ॐ नमो भगवते वासुदेवाय।
ॐ नमो भगवते वासुदेवाय।
ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं
नारायणं नमस्कृत्यं
नरं चैव नरोत्तमं
नरं चैव नरोत्तमं
देवीं सरस्वती व्यासं
सरस्वतीं व्यासं
ततो जयमुदीरये
ततो जयमुदीरये
नष्टप्रायेषु अभद्रेषु
नष्टप्रायेषु अभद्रेषु
नित्यं भागवत सेवया
नित्यं भागवत सेवया
भगवते उत्तम श्लोके
भगवते उत्तम श्लोके
भक्तिर्भवति नष्टकिं
भक्तिर्भवति नष्टकिं
कृष्णाय वासुदेवाय
कृष्णाय वासुदेवाय
देवकी नन्दनाय च
देवकी नन्दनाय च
नन्दगो गोपकुमाराय
नन्दगोपकुमाराय
गोविन्दाय नमो नमः
गोविन्दाय नमो नमः
हरे कृष्णा 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 हरे हरे
कृष्णा कृष्णा हरे हरे
हरे राम
हरे राम हरे राम
राम राम हरे चन्द्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजगेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानि सहितं नमामि नीलाम्बुजश्याम मलको मलांगो सीता समारो पितवाम भागम पाणो महासा यकचारु चापम नमामि रामम रघुवंशनाथम यस्य कदापि वसनान् चलखे धन्याति धन्य पवने न कृतार्थ माने योगींद्र दुर्गम गति मधुसूदनोपि तस्या नमोस्तु ऋषभा नो भुवो दिशेपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालमुकुन्द मनसा स्मरा मुकुन्द मनसा स्मरामि हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा
हरे राम 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 हरे हरे।
सर्वप्रथम आप सर्व दिव्यम परिवार अने उपस्थित अंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघना परम वैष्णवोनु तृतीय सत्र मां हार्दिक स्वागत करिए छे। गौड़ीय परंपराना एक आचार्य शिल नरोत्तम दास ठाकुर वैष्णवों ने प्रार्थना करता लखे छे कि ए बार करुणा करो वैष्णव गोसाई। प्रत्येक आचार्यों जारे रूप गोस्वामी जीव गोस्वामी सनातन गोस्वामी बधा आचार्यो भगवान ना ब्रज वृंदावन धाम ने प्राप्त थया नित्य लीला मा प्रविष्ट थया त्यारे जीव गोस्वामी नामना एक आचार्य जे भौम वृंदावन नी अंदर हयात हता ई जीव गोस्वामी ना गया पछी બીજા અનેક આચાર્યોએ ભગવત ધામની પ્રાપ્તિ કરી અને સૌથી અંતે જ્યારે નરોત્તમદાસ ઠાકોરે જોયું કે વૃંદાવનની અંદર કોઈ વૈષ્ણવ આચાર્યો રહ્યા નથી તો એ વૈષ્ણવની કૃપા યાચના કરતું એક ભજન એમણે લખ્યું અને એ ભજનમાં કીધું હે વૈષ્ણવો એઈવાર અર્થાત એકવાર મારી ઉપર કૃપા કરો. માની લો કે વૈષ્ણવ પૂછે કે અમારી કૃપાની યાચના તમે શા માટે રાખો છો? શું તમારી ઉપર ભગવાનની કૃપા નથી અથવા બીજા લોકો કૃપા નથી કરી શકતા? ત્યારે નરોત્તમ દાસ ઠાકુર કહે છે, જહાર નિકટે ગેલે પાપ દૂરી જાય. હે આચાર્યો, હે વૈષ્ણવો, તમે ભલે કોઈને કઈ ઉપદેશ નો આપો, કોઈને આશીર્વાદ નો આપો, તમારી દ્રષ્ટિ કોઈ બીજા વ્યક્તિ ઉપર ન પડે, છતાં તમારી બાજુમાં આવીને જો કોઈ બેસી જાય ને ખાલી, તો કહે છે જહાર નિકટે ગેલે, હે વૈષ્ણવો, તમારી બાજુમાં બેસવાથી એ વ્યક્તિના બધા પાપ દૂર થઈ જાય છે. ત્યારે એ આચાર્યો આગળ નરોત્તમદાસ ઠાકુરને કહે છે કે તમને અમારામાં એવું શું દેખાય છે જેના કારણે તમે અમને વૈષ્ણવની ઉપમા આપી રહ્યા છો? ત્યારે ઠાકુર આગળ લખે છે કે ગંગાર પરશ હૈલે પશ્ચાત પાવન, દર્શને પવિત્ર કરે એ તમારે ગુણ. વૈષ્ણવો, ગંગાની અંદર સ્નાન કરવાથી વ્યક્તિ પવિત્ર થાય કે નહીં એમાં સંશય છે. કદાચ એવું બને કે શ્રદ્ધા ન હોય અને છતાં ગંગામાં સ્નાન કરવા જાય તો શ્રદ્ધાના ભાવમાં વ્યક્તિ પવિત્ર ન થાય. પણ કહે છે દર્શને પવિત્ર કરે, તમારી દ્રષ્ટિ કોઈ બીજા ઉપર પડે અને વ્યક્તિ પવિત્ર થાય એવું નથી. અરે સંસારના સામાન્ય લોકો કદાચ તમારું દર્શન કરી લે ને તો તમારું દર્શન કરવા માત્રથી એ વ્યક્તિ પવિત્ર થઈ જાય છે. આગળની પંક્તિમાં કહે છે, તમાર હૃદય સદા ગોવિંદ વિશ્રામ. નરોત્તમદાસ ઠાકુર જ્યારે આ વાત એ આચાર્યોને કહી રહ્યા છે કે તમાર હૃદય, તમારા હૃદયમાં હંમેશા ભગવાનનો વાસ રહે છે એટલે તમે આટલા પવિત્ર છો, ત્યારે ભગવાનને લાગ્યું કે નહીં, નરોત્તમ જે પંક્તિ કહી રહ્યો છે એમાં કંઈક ખામી છે. ભગવાન સ્વયં પ્રગટ થઈ અને વૈષ્ણવોની સમક્ષ કહે છે, નરોત્તમ, ભગવાન કહી રહ્યા છે, ગોવિંદ કહે ન મોર વૈષ્ણવ પરાણ. એ વાત સત્ય છે કે પ્રત્યેક ભક્તોના હૃદયમાં ભગવાન વાસ કરે છે, પણ ખુદ ભગવાન કહે છે કે વૈષ્ણવો જે છે ને એ મારું હૃદય છે. ઘણીવાર આપણે કથાઓમાં સાંભળ્યું છે કે અસુરો જે હોય ને એ હંમેશા ભગવાનને મારવાનો પ્રયાસ કરતા હોય. રાવણ હંમેશા ગોતતો હતો વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ મળે તો એને મારી નાખો તરત. હિરણ્યકશિપુ એ તે ભગવાનને મારવાના પ્લાનમાં. પણ કોઈ વ્યક્તિ આજ સુધી ભગવાનને મારવામાં સફળ ન થયા. જો ભગવાન પોતાના મરવાનો ઉપાય બતાવી રહ્યા છે નરોત્તમદાસને, ભગવાન કહે છે મને જો મારવો હોય ને, મારી જો હત્યા કરવી હોય તો કહે છે મારા ભક્તોને કોઈ મારે, વૈષ્ણવોને કોઈ મારે, એટલે ભગવાન કહે છે મારું મૃત્યુ થઈ જાય. કેમ? કોઈ વ્યક્તિ પૂછે કે આપણા બધાના હૃદયનો આકાર કેવો છે, તો આપણે બોલું દોરે દિલ બનાવે હે ને, હાર્ટ. તો એ જોવે તો ખબર પડે આ મનુષ્યના હૃદયનો આકાર છે. એમ ભગવાનનું હૃદય કેવું છે એ જોવું હોય તો ભગવાન કહે છે આ સંસારના બધા વૈષ્ણવોને ભેગા કરો અને એ બધા વૈષ્ણવો મળી અને જેવો આકાર બને એવું મારું હૃદય છે. ભગવાન કહે છે કે મને જો મારવો હોય, આ વૈષ્ણવોને કોઈ મારે, એટલે મારું મૃત્યુ થઈ જાય. કારણ કહે છે ભગવાન કે વૈષ્ણવો જે છે એ મારો પ્રાણ છે. ત્યારે ઉપસ્થિત વૈષ્ણવોએ કીધું કે છતાં નરોત્તમ અમારી ઈચ્છા નથી કે તારી ઉપર કૃપા કરવી, કારણ કે અમારામાં કોઈ યોગ્યતા નથી. ભક્તોની પાસે જ્યારે જ્યારે કોઈ કૃપાની યાચના કરે તો વૈષ્ણવો સ્વાભાવિક પોતાનું દૈન્ય પ્રગટ કરે છે કે અમારી અંદર એવી કોઈ યોગ્યતા નથી કે અમે તમારી ઉપર કૃપા કરી શકીએ. ત્યારે અંતિમ પંક્તિમાં નરોત્તમદાસ કહે છે કે હે વૈષ્ણવો, તમે ભલે મને પ્રવચન નો આપો, મને ઉપદેશ નો આપો, મારી ઉપર કૃપા નો કરો, અંતિમ પંક્તિમાં કહે છે નરોત્તમે કરી દયા આપનારે બોલી. હે વૈષ્ણવો, તમે ખાલી આ સંસારમાં એટલું કહેતા જાઓ કે નરોત્તમ મારો છે બસ. કારણ કે જ્યારે કોઈ વૈષ્ણવ એમ કહે ને કે આ મારો છે, ભગવાન કદાચ ન ચાહતા હોય ને, છતાં ભગવાનને એનો સ્વીકાર કરવો પડે છે. જ્યારે કોઈ વૈષ્ણવ ખાલી કહી દે કે મારો થઈ ગયો છે, નરોત્તમદાસ ઠાકુર એ પ્રાર્થના કરી રહ્યા છે કે નરોત્તમે કરો દયા, બસ છેલ્લે એ વાર કરુણા કરો, એક અંતિમ કરુણા કરતા જાઓ, કહી દો કે આ નરોત્તમ મારો છે બસ. ભક્તો, આપણે ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, એ ભજન ભક્તિમાં ક્યારેક ક્યારેક એવું બને કે વ્યક્તિ સાધન ભક્તિમાં સફળ ન થાય. સાધના કરતા હોય, બહુ સાધના કરે, છતાં ભક્તિ સફળ ન થાય. જો આપણી પરંપરા જે છે ને, એ કૃપાની પરંપરા છે. જ્યારે જ્યારે કોઈ વૈષ્ણવની કૃપા થાય, કોઈ વૈષ્ણવ એમ કહી દે કે નહીં આ મારો છે, આ મારો થઈ ચૂક્યો છે, ત્યારે મજબૂર થઈ અને ભગવાનને એનો સ્વીકાર કરવો પડે છે. ગોસ્વામીજી માનસમાં કહે છે હરિ અનંત હરિ કથા અનંતા, અનંત કથાઓ છે ભગવાનની, છતાં એનાથી અનંત કથાઓ છે ભગવાનના ભક્ત વૈષ્ણવોની. કદાચ સરસ્વતીજી બ્રહ્માજી બધા દેવતાઓ મળે અને ભગવાનની કથાને પૂર્ણ કરી શકે, આ સંભવ નથી. પણ માની લો કે એ સંભવ બને, ભગવાનની કથાઓને કોઈ પૂર્ણ કરી શકે, પણ એ વસ્તુ દુનિયામાં ક્યારેય સંભવ નથી કે ભગવાનના ભક્તોની કથાને કોઈ પૂર્ણ કરી શકે, ભગવાનના ભક્તોના ગુણને કોઈ પૂર્ણ કરી શકે એવો ઇતિહાસ આજ સુધીમાં ક્યારેય નથી બન્યો. વેદ ભગવાનને નેતિ નેતિ કહે છે, ન ઈતિ. કોઈ કહે છે ભગવાન આવા છે, તો કહે છે ન ઈતિ, ન ઈતિ, કહી દીધું વેદોએ નેતિ નેતિ. પણ વાસ્તવમાં એ નેતિ નેતિ શબ્દ જે છે એ ભગવાનના ભક્તને લાગુ પડે છે. અનંત મહિમા છે ભક્તો, ભગવાનના ભક્તોની. ગત સત્રમાં આપણે સાંભળ્યું ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલા મહેતા નરસિંહ એમનો પરિવાર, અક્રૂરજીની કૃપાથી એક બહુ સુંદર મકાનમાં આશ્રય મળ્યો. એ જ સમયમાં એમની પુત્રીના વિવાહ થયા અને પુત્રીના વિવાહમાં અનેક પ્રકારના દુઃખ, છતાં ભગવાનની કૃપાથી વિવાહ સંપન્ન થયા. તત્પશ્ચાત એમના પુત્ર શામળશાના વિવાહ થયા, ભવ્ય વિવાહ, જેનું વર્ણન આજે સંતો પોતાના મુખેથી ગાય છે. અને એ વિવાહ પશ્ચાત નાના મોટા અનેક ચમત્કારો, અનેક પ્રસંગો મહેતાજીના જીવનમાં કાલે આપણે શ્રવણ કરી, અને અંતે ભગવાને મહેતાજીની હુંડીનો સ્વીકાર કર્યો. હે ને, તો હુંડી પ્રસંગે આપણે કાલે સાંભળ્યો. તત્પશ્ચાત અંતિમ પ્રસંગ મહેતા નરસિંહના જીવનમાં એમની પુત્રીનું મામેરું, ગુજરાતની ભાષામાં સીમંત પ્રસંગ જેને કહેવામાં આવે છે, તો સીમંત વિધિમાં બહુ સુંદર ભગવાને આખા ઉના ગામને ભગવાને ધનવાન બનાવી દીધું, અને જેના મનમાં જે ઈચ્છાઓ હતી ભગવાને પૂર્ણ કરી. મહેતાજી પોતાની પુત્રીને લઈ અને જુનાગઢ પાછા ફર્યા. તો અહીંયા સુધીના પ્રસંગને આપણે ગત સત્રમાં શ્રવણ કર્યા હતા. આવો પુનઃ કથાનો આજથી પ્રારંભ કરીએ. મહેતાજી એમના 10-15 ભક્તોને સાથે લઈ અને જુનાગઢ કુંવરબાઈને લઈને પાછા ફર્યા. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા. એના ઘરે રોવે છે, ત્યાં તો આપણે કહેવા ન જવાય. ઠીક છે, આપણું મન અહીંયા રાખજો. તો કુંવરબાઈએ પોતાની નજરો નજર જોયું કે અત્યાર સુધી આખો સમાજ મારા પિતાને કોઈ ભીખ મંગા કહેતા, કોઈ ભિખારી કહેતા, બધા લોકોએ બહુ અપમાન કર્યું, પણ શામળશા શેઠના રૂપમાં પ્રગટ થઈ અને ભગવાને ઉના ગામની અંદર એવો જવાબ આપ્યો વિરોધીઓને, કારણ કે ભક્ત એના ગમે એવા અપમાનને સહન કરી લે ભક્તો, પણ ભગવાન ક્યારેય પોતાના ભક્તના અપમાનને સહન નથી કરતા. આખું ગામ ઢકાઈ જાય એટલું દહેજ આપ્યું ભગવાને, છતાં એક સ્ત્રી આવી, મારે બાકી રહી ગયું છે. ભગવાને કીધું કે અધૂરા મનના વ્યક્તિઓ જે હોય એ ક્યારેય પૂર્ણ ન થઈ શકે, અને ભગવાને ધન સંપત્તિઓનો વરસાદ કરી દીધો ઉનાની અંદર. પ્રત્યક્ષ આ બધા ચમત્કારોને જ્યારે નજરે નિહાળ્યા, રસ્તામાં કુંવરબાઈ વિચાર કરે છે મનમાં કે અનેક વર્ષો થઈ ગયા પતિના ઘરે હું ગઈ, પણ દુઃખ સિવાય એ ઘરમાં મેં બીજું કઈ જોયું નથી. મારા પિતાની પાસે પૈસા ભલે નથી, પણ જ્યારે જ્યારે યાદ કરે સાક્ષાત ભગવાન પોતાના ગોલોક વૃંદાવનને છોડી અને એમની સામે પ્રગટ થાય છે. અરે લોકો વૈષ્ણવના દર્શન કરવા માટે તરસી રહ્યા છે, અને મારા જ ઘરમાં આટલા મોટા વૈષ્ણવ છે, છતાં હું બહાર ફાફા મારું છું. બને એવું ક્યારેક ભક્તો પરિવારની અંદર બહુ સુંદર ભક્તો આપણા ઘરમાં જ હોય, પણ આપણી જે વ્યવહારિક બુદ્ધિ છે ને, એ વ્યવહારિક બુદ્ધિના કારણે આપણે ભક્તોને ઓળખી નથી શકતા, અને જ્યારે ઓળખ થાય ત્યારે જીવનમાં બહુ મોડું થઈ ગયું હોય છે, અને પછી પછતાવા સિવાય હાથમાં બીજું કઈ ન રહે. કુંવરબાઈના મનમાં આ વિચારનો વંટોળ ઉભો થયો છે, અને વિચાર કરે છે કે હવે આવા ભક્તના ચરણોને છોડી અને પતિના ઘરે જવું કે જીવનભર પિતાને ત્યાં રોકાઈ જવું. જૂનાગઢની અંદર પહોંચ્યા, અને ત્યારે એક પુત્રી તો હતી જ ઘરે, રતનસેના. કુંવરબાઈ આવી અને એનો નિર્ણય મહેતાજીની સામે પ્રગટ કર્યો કે હવે પછી હું ક્યારેય મારા પતિના ઘરે નહીં જાઉં. શા માટે? મહેતાજીએ પૂછ્યું તો જોયું કે તમારા ઘરની અંદર ભક્તિને અનુકૂળ જે વાતાવરણ છે ને, એ વાતાવરણ મને ત્યાં મળવાનું નથી, એટલે હવે મારું જે શેષ જીવન બાકી રહ્યું છે એ શેષ જીવન હું ભગવાનની ભક્તિમાં વિતાવવા ચાહું છું. મહેતાજીએ કીધું હરી ઈચ્છા, કારણ કે એમની પાસે તો એક જ જવાબ હતો. કઈ વાંધો નહીં, અહીંયા રહ્યો, સાધુઓની સેવા કરો, ભક્તોની સેવા કરો. શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સ્ત્રીએ ક્યારેય પોતાના પતિને છોડવો ન જોઈએ. કહે છે નારી તજેન આપનો સપને હું ભરતાર, પંગુ ગુંગ બૌરા બધીર અંધ અનાથ ગવાર. સ્ત્રીએ ક્યારેય પોતાના પતિને ન છોડવા જોઈએ, ભલે પંગુ કદાચ પગેથી લંગડો હોય, ગુંગ મોઢેથી કદાચ મૂંગો હોય, બધીર કાનેથી કદાચ સાંભળતો ન હોય, આંખેથી આંધળો હોય, અનાથ માતા પિતા વગરનો હોય, અને ગવાર કદાચ એને બુદ્ધિ ન હોય ને, છતાં પતિને ક્યારેય છોડવો ન જોઈએ. કે છે અંધ અનાથ ગવાર વૃદ્ધ બહુના અતિ રોગી. કદાચ આપણે એવું ચાહતા હોય કે મને બહુ હાઈટ વાળો પતિ મળે, અને ભાગ્યના બળે કદાચ ઠીંગણા ભાગમાં આવી ગયા હોય. બહુના નો અર્થ થાય ઠીંગણા, હવે એ તો કર્મ અનુસાર મળે. અને વૃદ્ધ વિચાર કર્યો હોય કે બહુ યુવાન પતિની કામનાઓ કરી હોય, અનેક વડલા પૂજા હોય, છતાં ક્યારેક મળી જાય, બહુ મોટી ઉંમર વાળા પ્રતિ હોય, અતિ રોગી જોવા ગયા હોય ત્યારે હારા લાગતા હોય, પણ પછી ખબર પડે કે આને તો જન્મજાત રોગ છે, બાલક ષંડ કુરૂપ સદા કુવચન જડ જોગી. કદાચ એના મુખેથી નિત્ય કટુ વચન નીકળતા હોય, જડ હોય અથવા યોગી પણ હોય, કુરૂપ હોય, મનમાં જેવી કલ્પના કરી હોય. હવે કલ્પના તો રાજકુમાર જેવી કરી હોય, પણ સામે આવ્યા હોય એવા તો કુરૂપ, કદાચ રૂપવાન ન હોય. કલહી કોઢી ભીરુ ચોર, કલહી નો અર્થ છે બહુ ઝઘડો કરવા વાળો હોય, વારંવાર બાદ લડવું ઝઘડવું, સમાજમાં કુટુંબમાં બધાની હારે ઝઘડા કરતો હોય. કોઢી, શરીર ઉપર કોઢ નીકળ્યો હોય. ભીરુ, બીકણો હોય. હે, બે પાંચ જણા ઘરે બાંધવાયો હોય તો દરવાજો બંધ કરીને અંદર બેસી જાય, બીકણ. ચોર, કદાચ ચોરી કરવા વાળો હોય. જુગારી હોય, અને અંતે કીધું વ્યભિચારી હોય. અધમ અભાગી કુટિલ કુમતી પતિ તજૈન નારી, ભાગ્યનો મંદ હોય કુટિલ હોય છતાં કહે છે પતિ તજૈન નારી. કુળવાન સ્ત્રી જો હોય ને તો એ પોતાના પતિને ક્યારેય છોડતી નથી. તો પ્રશ્ન થાય કે કુંવરબાઈએ જો પોતાના પતિને છોડી દીધા તો શું પતિના છોડવાનો દોષ એને નહીં લાગે? ત્યારે નાભાજી લખે છે કે જે હરિભક્તિમાં બાધક હોય ને, ભગવાનની ભક્તિ કરવામાં જો એ પતિ બાધક થતા હોય, એ પતિને છોડી દેવા જોઈએ. આ વાત સાંભળવામાં બહુ સારી લાગે કે ના ના, બહુ સારું લખ્યું છે, કરી શકે કોઈ? આ બાજુ વાળાને બેઠા છે, સાંભળવું બહુ સહેલું છે ભક્તો, જીવનમાં આચરણ કરવું એટલું જ અઘરું છે. કોઈ સ્ત્રીની અહીંયા જેટલા બેઠા છે એમાંથી કોઈની એવી ભક્તિ નથી કે ભજન માટે થઈને પોતાના પતિને છોડે. હા, પતિ માટે થઈને કદાચ ભક્તિ છોડી દે છે. છતાં આચાર્યો કહે છે, આપણે તો આ શ્રવણ કરવું જ રહ્યું, કે જે હરિભક્તિમાં બાધક હોય, મહેતાજીએ જે ભજન લખ્યું, નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે, જેટલું જેટલું ભક્તિમાં આડું આવતું હોય, બાધક હોય, એને છોડી દેવું જોઈએ. પણ એ છોડવા માટે હિંમત હોવી જોઈએ. બહાર તો બહુ દેખાતા હોય, અમે ઈસ્કોનના વૈષ્ણવો છીએ, અમે ભક્તો છીએ, પણ એ જ ભક્તિને જ્યારે જીવનમાં પ્રેક્ટિકલ કરવાનો સમય આવે ને ભક્તો, ત્યારે વ્યક્તિ પાછા હટી જાય, ત્યારે એ સીધા દેહાત્મ બુદ્ધિમાં આવીને ઉભા રહે. અને જ્યાં સુધી પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યાં સુધી વૈષ્ણવ, અને જેવી પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ થાય, ભગવાન જોવે કે આની સહેજ પરીક્ષા કરું, અને થોડી પરિસ્થિતિને ભગવાન બદલે, એટલે તરત વ્યક્તિ દેહાત્મ બુદ્ધિમાં આવી જાય. ક્યારેક કોઈને સંબંધ નડે, અને ક્યારેક કોઈને માન સન્માન નડે, કોઈને પોતાની પ્રતિષ્ઠા પદ, અને એના કારણે થઈ અને વ્યક્તિ ભક્તિમાં કન્સિડર કરી દે છે. તો મહેતાજી લખે છે ત્યાગ કરવો જોઈએ, કારણ કે ત્યાગથી જ જીવનમાં ભક્તિની પ્રાપ્તિ થાય છે. તો પિતાને ત્યાં ભક્તિમય વાતાવરણ જોયું, અને કુંવરબાઈએ નિશ્ચય કરી લીધો મનમાં કે ભક્તિ માટે થઈ અને પતિને છોડવા પડે તો એમાં કોઈ દોષ નથી, એટલે હવે પછી હું ત્યાં પાછી નહીં જાઉં. આવો નિશ્ચય કરી, અને બંને બહેનો રતન સેના, હવે એ તો પહેલેથી જ વૈરાગી થઈ ગઈ હતી, કારણ કે ઉંમરમાં કુંવરબાઈ કરતા નાની હતી, અને બાળપણથી પિતાના ઘરે ભજન કીર્તન સંતોની સેવા. તો એને એને એકવાર મહેતાજીએ કીધું કે તારી મોટી બહેનના વિવાહ થઈ ગયા છે, તો તારા મનમાં ઈચ્છા નથી કે તારે વિવાહ કરવા છે? ત્યારે એને કીધું કે તમે મને એ કહો કે વિવાહનું ફળ શું છે? મહેતાજીએ કીધું કે વિવાહનું ફળ એ છે કે વિવાહ પછી જે પુરુષ પતિના રૂપમાં પ્રાપ્ત થાય, એ પતિની સેવા કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય. ત્યારે રતન સેનાએ કીધું, પિતાજી, જે પતિની સેવાથી ભગવાનની પ્રાપ્તિ થાય, એ ભગવાનને તો હું બાળપણથી મેળવી ચૂકી છું, હે ને? જ્યારથી જોઉં છું કૃષ્ણ તમારા માટે કેટલી વાર અહીંયા પ્રગટ થયા છે, તો પછી વિવાહ કરવાનું શું કામ છે? ત્યારે મહેતાજીએ કીધું હરિ ઈચ્છા. અને આવી રીતે બંને બહેનો એક ઘરમાં રહેવા લાગી, મહેતાજી સાથે મળી, ભજન સત્સંગ ચાલતું ગયું, સંતોની સેવા થતી ગઈ. એક દિવસ બે નાચવા વાળી સ્ત્રીઓ આવી, શેરીઓની અંદર નાચગાન કરતી હશે. જુઓ, નાચવું ગાવું વગાડવું અને આવું કરીને પૈસા કમાવા એ સૌથી નિંદનીય કાર્ય શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. આજની ભાષામાં કહીએ ને તો ફિલ્મ, પિક્ચર. હાલો, ફિલ્મમાં શું હોય? હિરોઈન હોય, ટીવીમાં નાચતી હોય, એ નાચવાના એને પૈસા મળતા હોય. તો શાસ્ત્ર કહે છે કે નાચવું ગાવું એ તો ખરાબ છે, પણ એમાંય જો કોઈ સ્ત્રી આવી રીતે સંગીતનો ને ગાવાનો આશ્રય લઈને જયારે નાચવા માંડે ને તો એ ક્યારેય પવિત્ર ચરિત્ર વાળી ન હોય. જેમ ફિલ્મની અંદર એક્ટિંગ કરવા વાળી જે સ્ત્રીઓ છે એનું ચરિત્ર ક્યારેય પવિત્ર ન હોય, પણ એ જ નાચવું ગાવું વગાડવું જો કૃષ્ણ માટે કરવામાં આવે, ભક્તિ માટે કરવામાં આવે, તો કહે છે જીવનનો આખો રંગ બદલાઈ જાય. મહેતાજીએ વિચાર કર્યો કે આ લોકો જો આવી રીતે ફરતા રહે છે તો સમાજની અંદર દૂષણ ફેલાવશે. બંને સ્ત્રીઓને બોલાવી ઘરે અને કીધું, તમે આ શા માટે કરો છો? તો કે અમે અમારી આજીવિકા રળવા માટે, અમારે કઈક ધનની જરૂર પડે તો ધન ક્યાંથી લાવવું, એટલે અમે નાચગાન કરીએ છીએ. મહેતાજી કે જો તમારે ખાવાની જ ચિંતા હોય તો પછી તમે મારા ઘરે રહી જાઓ, અહીંયા સાધુ સંતો આવે છે એની સેવા કરો, અને આજ તમારું નાચવું ગાવું એ કીર્તન જે છે ને ભગવાનની સેવામાં લગાવો. એક શુદ્ધ ભક્તના મુખેથી નીકળેલા વચન અને એમના હૃદયમાં બેસી ગયા. બંને હવે બે બહેનો આ હતી અને બે આ બીજી સ્ત્રીઓ, કુલ ચાર સ્ત્રીઓ ભેગી થઈ અને ચારેયની સાથે મળી મહેતાજી ભજન કીર્તન કરે. આ વાતની ઈવલા નાગર બ્રાહ્મણોને ખબર પડી કે મહેતાજીના ઘરમાં તો ચાર સ્ત્રીઓ રહે છે, બે તો એમની પુત્રી છે, બે સ્ત્રીઓને બહારથી લાવ્યા છે અને આટલા બધા બ્રાહ્મણો એના ઘરે ભોજન કરે છે. બધાના મનમાં એક જ પ્રશ્ન થાય કે મહેતાજીને કોઈ કારખાનો નથી, કોઈ ઓફિસ નથી, કઈ ધંધો નથી, આવકનો કોઈ સ્ત્રોત નહીં અને ખર્ચો રાજાઓ જેવો. રાત દિવસ લોકો એ જ વિચાર કરે કે આની પાસે પૈસા ક્યાંથી આવે છે, કામ ધંધો તો આ કરતો નથી અને ખર્ચો તો રાજાને પાછા મૂકી દે એવા તો ખર્ચા છે. આને આખું જુનાગઢ વિચારમાં પડ્યું કે આની આવકનો સ્ત્રોત શું છે, અને લોકો અસમર્થ હતા. કારણ કે અત્યારે કોઈ વ્યક્તિ ભજન કરતો હોય અને કોઈ એને પૂછે તમારું ઘર કેમ હાલે, એ કહે કે ભગવાન આવીને આપી જાય છે, કોઈ માને? કળિયુગમાં ભગવાન ક્યાંથી આવે? લોકો પહેલો પ્રશ્ન આ જ કરે, કળિયુગમાં ભગવાન આવે સંભવ નથી. એમ લોકોની બુદ્ધિ નહોતી પહોંચતી કે મહેતાજીનું ધન ક્યાંથી આવે છે. અને ઉપરથી આ કુંવરબાઈના સીમંતની જે વાત છે એ આખા નગરમાં ફેલાઈ ચૂકી હતી કે આટલું મોટું સીમંત એને કર્યું કે એક રાજાય ન કરી શકે. કારણ કે જે ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું છે એ તો રાજાને આપવું અસમર્થ છે. એને કાલે આપણે સાંભળ્યું તો નાગર જાતિની ઈર્ષા દિવસે દિવસે વધવા માંડી, બહુ ઈર્ષા કરવા માંડ્યા લોકો. ત્યારે મહેતાજીના જે ભાઈ હતા વંશીધરજી અને એ જ જ્ઞાતિના જે પ્રમુખ હતા સારંગધર, એ બે મળ્યા અને બે મળીને એક ષડયંત્રની રચના કરી. ગમે એમ થઈ જાય, આ નરસિંહને પાછો તો પાડવો છે. હવે તો બે મળ્યા અને ચંચલા નામની એક વેશ્યાને પકડી. જો કોઈ વ્યક્તિ ભક્તિ કરે ત્યારે એ ભક્તિમાં જ્યારે લોકો બહુ પ્રયાસ કરે એને નીચો બતાવવા માટે, એનામાં અનેક વિઘ્નો નાખવાનો અનેક પ્રયાસ કરે અને કોઈ પ્રયાસ સફળ ન થાય ત્યારે અંતે વ્યક્તિ સ્ત્રીનો આશ્રય લે છે. કારણ કે સ્ત્રી એક એવી વસ્તુ છે કે ગમે એ વ્યક્તિને ચલિત કરી શકે અથવા એના ભક્તિમાં એના કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન કરાવી શકે. અને આવું એકવાર નથી બન્યું ભક્તો, અનેકો પ્રસંગ તમે જોવો ભક્તોના જીવનમાં, જ્યારે જ્યારે ભક્તોને બાધા આપવાની પરમ સીમા આવી જાય ત્યારે વ્યક્તિઓ સૌથી છેલ્લામાં છેલ્લું હલકટ કાર્ય આ વેશ્યાઓને પકડે છે ભક્તના ચરિત્રને બદનામ કરવા. આપણી ગૌડીય પરંપરામાં એક બહુ મહાન આચાર્ય થયા હરિદાસ ઠાકુર. વૈષ્ણવ આ નામને જાણે છે, નવા લોકો જે છે એ આ નામથી અજાણ છે, છતાં સાંભળો. હરિદાસ ઠાકુર એવા પરમ ભક્ત હતા, રોજના 300,000 નામ જપ કરે અને 22 કલાક ભજન કરતા. રામચંદ્ર ખાન નામનો એક રાજા, રામચંદ્ર ખાનને કોઈએ જઈને ફરિયાદ કરી કે મુસલમાન પરિવારમાં જન્મ થયો છે છતાં હિન્દુઓનું નામ જપે છે. રામચંદ્ર ખાને વિચાર કર્યો કે આની લોકોમાં એટલી બધી ચાહના છે, લોકોમાં એટલો બધો ફેમસ થઈ ગયો છે, તો આને ડાયરેક્ટ નો મારવો જોઈએ. ત્યારે એણે હીરાબાઈ નામની એક વેશ્યાને બોલાવી અને એને કીધું કે આ હરિદાસ જે છે એને ચરિત્રથી હીન કરવા માટે તારે જવાનું છે. હીરાબાઈ કે કિંમત કિંમત તું જેટલા પૈસા માંગીશ એટલા આપીશ, પણ હરિદાસને લોકોની સામે ખુલ્લા કરો કે એ ઢોંગી ભક્ત છે. હીરાબાઈ કે 3 દિવસનો સમય આપો, 3 દિવસમાં હરિદાસને હું ચલિત કરી દઈશ. હરિદાસ ઠાકુરની ઝૂંપડી આવી અને હીરાબાઈએ કીધું કે મેં એવું સાંભળ્યું છે કે જે વ્યક્તિ ભગવાનના ભક્તોની પાસે કંઈક માંગે ને, ભક્તો પોતાનો પ્રાણ આપીને પણ એ વચનની રક્ષા કરે છે, તો મારે તમારી પાસેથી દાન જોતું છે. હરિદાસ ઠાકુરે કીધું કે બોલો શું દાનની ઈચ્છા રાખો છો. ત્યારે હીરાબાઈએ કીધું કે હું તમારો અંગ સંગ ચાહું છું. હરિદાસ ઠાકુર કે કાંઈ વાંધો નહીં, પણ એક તકલીફ છે કે મારે રોજના 300,000 નામ જપ કરવાનું મેં વચન લીધું છે અને જ્યાં સુધી વચન પૂરું ન થાય ત્યાં સુધી હું બીજું કોઈ કાર્ય નથી કરતો. એક કામ કર, તું અહીંયા બેસી જા, જ્યારે મારા 300,000 નામ જપ પૂરા થશે ત્યારે હું તારી ઈચ્છા પૂરી કરીશ. ઓલી તો બેસી ગઈ સામે. હરિદાસ ઠાકુર જપતા જાય, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. પહેલા દિવસે તો વિચાર કર્યો કે હમણાં પૂરા થાય હમણાં પૂરા થાય, સવાર પડી ગયું. હીરાબાઈએ કીધું આજનો સમય તો વ્યતીત થઈ ગયો, હું કાલે આવીશ ફરી. હરિદાસજી કે કાંઈ વાંધો નહીં. બીજા દિવસે રાત્રે આવી આજ ક્રમ, પણ બન્યું એવું કે બીજા દિવસે જ્યારે હરિદાસ ઠાકુરની સામે બેઠી અને હરિદાસ ઠાકુરના મુખેથી અવિરત ભગવાનનું નામ નીકળે. ભક્તો, આપણે નામ બોલતા હોય તો કદાચ કોઈ પવિત્ર થાય કે ન થાય, પણ શુદ્ધ ભક્તના મુખેથી નીકળેલું નામ ગમે એવા પાષાણ હૃદયને તે પીગળાવી નાખે છે. નામ જપ સાંભળ્યું, હૃદયનું પરિવર્તન. છતાં હીરાબાઈએ કીધું, બીજો દિવસે એમ વ્યતીત થઈ ગયો, સવાર પડ્યું કે વાંધો નહીં, આવતીકાલે હું આવીશ અને આવતીકાલે તમારે મારી ઈચ્છા પૂરી કરવી જ પડશે. હરિદાસજી કે કાંઈ વાંધો નહીં. ત્રીજો દિવસ પાછી રાત્રિ થઈ, હીરાબાઈને આવી અને જેવી રીતે ધીમે ધીમે શ્રવણ ચાલુ થયું મહામંત્રનું, હૃદયનું પરિવર્તન. અને એ મધ્ય રાત્રિના સમયે હરિદાસ ઠાકુરના ચરણોમાં પડીને પ્રાર્થના કરે છે, પ્રભુ જીવનમાં મેં એવા અપરાધ કર્યા છે, એવા અપરાધ કર્યા છે કે આની બદલીમાં મને નરક જ મળવાનું છે. તમે ભગવાનના પરમ ભક્ત છો, મારી ઉપર કૃપા કરો અને આ નરકમાંથી મને બચાવો. હરિદાસજી કહે છે, હીરાબાઈ તું જ્યારે પહેલા દિવસે આવીને ત્યારે જ મને ખબર હતી કે આ ષડયંત્ર આખું ગોઠવવામાં આવ્યું છે, પણ તારો ઉદ્ધાર કરવો તો એટલે 3 દિવસ હું અહીંયા રોકાઈ ગયો. હરિદાસ ઠાકુરે કીધું કે આ માળા લ્યો, મુંડન કરાવો, જેટલી સંપત્તિ છે તારી પાસે એનું દાન કરી દે અને દાન કરી અને પછી તું અહીંયા પાછી આવી જાય. આવી જાવ આગળ એક વારમાં. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે.
અને ત્રીજા દિવસે માથા ઉપર મુંડન કરી, એક સાડી પહેરી અને હરિદાસ ઠાકુરની પાસે આવી. અને રામચંદ્ર ખાને તો તૈયારી કરેલી બધાને ત્યાં લાવીને કે આજે તમને હરિદાસની સચ્ચાઈ હું બતાવીશ. બધા લોકો આવીને જોયું તો હીરાબાઈ નામની વેશ્યા ભગવાનના ભજન કરવામાં લાગી. અને ભક્તો, આપણને કોઈ ભક્તો આવીને કે તમે માળા કરો, એક માળા બે માળા ત્રણ માળા, હીરાબાઈએ પહેલા દિવસથી માળા પકડી, 3,00,000 નામ જપ પ્રથમ દિવસથી. હરિદાસ ઠાકુર પછી જો 3,00,000 નામ જપ કરવાળું કોઈ થયું હોય તો એ હતી આ હીરાબાઈ. અને આવી રીતે એને પોતાનો ઉદાહરણ, આવો સેમ પ્રસંગ બીજી વાર હરિદાસ ઠાકુરના જીવનમાં બન્યો કે જ્યારે હરિદાસજી આ વેશ્યાથી બચી ગયા ત્યારે સાક્ષાત ભગવાનની બહિરંગા શક્તિ માયા સ્ત્રીનું રૂપ લઈ અને હરિદાસજીની સામે પ્રગટ થઈ અને વિચાર કર્યો કે હરિદાસ, તે એક સ્ત્રીને ભલે જીતી લીધી પણ મેં બ્રહ્મા શિવ મોટા મોટા દેવતાઓને નથી છોડ્યા, તમે શું ચીજ છો મારી સામે. મનમાં વિચાર કરે છે, માયા સ્ત્રીનું રૂપ લઈને આવી છે. અને આ જ પ્રસંગ 3 દિવસ જેવું આ સ્ત્રી સાથે થયું એવી જ રીતે માયાએ શુદ્ધ ભક્તના મુખેથી ભગવાનનું નામ સાંભળ્યું. અને વિચાર કરો ભક્તો, બ્રહ્માજી જે માયાને જીતવામાં અસમર્થ છે, શિવજી જે માયાને જીતવામાં અસમર્થ છે, એ જ માયા હરિદાસ ઠાકુરની સામે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પડી ગઈ. અને ત્રીજી માળા આપી હરિદાસ ઠાકુરે ભગવાનની બહિરંગા શક્તિ માયાને. ચૈતન્ય ચરિતામૃતમાં કવિરાજ ગોસ્વામી લખે છે અને એને નામ જપ ચાલુ કર્યા. ત્યારથી લઈને આજ સુધી ભગવાનની બહિરંગા શક્તિ રોજના 3,00,000 નામ જપ કરે છે. એટલે આપણા આચાર્યો કહે છે, માયાએ આપણને નથી પકડ્યા, આપણે માયાને પકડી છે. હે ને, ભક્તો આવીને કહે છે માયામાંથી છૂટો, તો કહે છે પ્રભુજી તમે ભજન કરો, અમે તો માયામાં બંધાયેલા. માયાએ તમને નથી બાંધ્યા, તમે માયાને બાંધી દીધી છે. કદાચ આપણા ઘરમાંથી માયા ચાહતી હોય કે વહી જાઓ, તો એ જઈ ન હોય કે. તો હરિદાસ ઠાકુર એક શુદ્ધ ભક્તના કારણે બે સ્ત્રીઓનું પરિવર્તન એવી રીતે, આ ચંચલા નામની જે વેશ્યા છે એણે તો ભક્તનો વેશ બનાવ્યો, સફેદ સાડી ધારણ કરી અને ગોપીચંદનથી તિલક લગાવ્યું અને સંધ્યા આરતીના સમયે એ મંદિરની અંદર આવીને ભક્તોમાં વળી ગઈ. બધા ભક્તોએ જોયું કે આજે એક નવા ભક્તનું આગમન થયું છે. તો મહેતાજીએ પૂછ્યું કે કોણ છો તમે? તો કે હું પ્રયાગરાજથી આવું છું અને મારે દ્વારકા ભગવાનના દર્શન કરવા જવું છે, પણ તમારું બહુ નામ સાંભળ્યું હતું એટલે વિચાર કર્યો કે તમારા દર્શન કરતી જાઉં. મહેતાજી કે કાંઈ વાંધો નહીં, જો બધા ભક્તોના સુવા માટે આસન છે, એમને એક આસન બતાવ્યું, તમે ને આજે સુઈ જાઓ. અને મહેતાજી ભગવાનના મંદિર આગળ આવીને સૂતા. બધા લોકો જ્યારે ગાઢ નિંદ્રામાં સુઈ ગયા ત્યારે આ સ્ત્રીએ જોયું કે હવે કોઈ નથી જોતું, ઉઠી મહેતાજીની પાસે આવી અને જેવો ભક્તનો જે વેશ હતો ને એ ઉતારી અને બહુ સુંદર શ્રંગાર ધારણ કરી મહેતાજીએ પૂછ્યું, કોણ છો? એ કે હું એ જ ભક્ત છું જે પ્રયાગથી આવી તે. તો મહેતાજી કે આમ અડધી રાત્રે શું કામ છે? એ કે હું તમારો સંગ ચાહું છું. મહેતાજીના મુખેથી નીકળી ગયું હરિ હરિ. બધી સ્થિતિનો તાગ આવી ગયો મહેતાજીના મનમાં, સમજી ગયા પૂરા ષડયંત્ર ને. મહેતાજીએ કીધું, જો સંસારની અંદર આ મનુષ્ય જન્મ જે મળ્યો છે ને બહુ દુર્લભ છે. મહેતાજી બહુ સુંદર ઉપદેશ આપે છે કે આ જે મનુષ્ય જીવન છે સંસારની અંદર બહુ દુર્લભ છે. અને કામ વાસનાઓ જે છે ને, એ વાસનાઓ એવી છે કે જેમ ઘી તમે અગ્નિમાં નાખો તો અગ્નિ થોડી વાર માટે બુજાઈ જાય, થોડી વાર માટે શાંત થઈ જાય, એમ આ કામ વાસનાઓની જે આગ છે ને, એને લોકો એમ માને છે કે જો એને તમે પૂરી કરી દો તો પૂરી કરવાથી એ ફરીથી નહીં આવે. મહેતાજી સમજાવે છે એવું નથી, એ કામનાઓની આગ એટલી ભયંકર છે કે એને તમે જ્યારે પૂર્ણ કરો ને તો થોડી વાર માટે લાગે હાશ બચી ગયા એમાંથી, પણ જેમ અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ બુજાઈ જાય અને એ બુજાઈ ગયેલી અગ્નિ જેમ ડબલ સ્પીડથી જગવા માંડે, એમ વ્યક્તિની કામના દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે કામનાઓ જ્યારે જ્યારે મનમાં પ્રગટ થાય એ કામનાઓને સહન કરી લેવી જોઈએ. આ જ એનો રસ્તો છે, એને સહન કરી લ્યો, થોડા સમય માટે એમાંથી બચી જાઓ તો એની ઉપર કંટ્રોલ કરી શકશો, અને જો એ કામનાઓને તમે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો એ કામનાઓ વધતી જ જાય છે. મહેતાજી બહુ સુંદર ઉપદેશ. અને ધીમે ધીમે શુદ્ધ ભક્તના મુખેથી નીકળેલા એ શબ્દો વેશ્યાના જીવનમાં પરિવર્તન થયું અને મહેતાજીના ચરણોમાં પડીને ક્ષમા યાચના કરે છે. મહેતાજી, અનેક નવયુવાનોના જીવન મેં બગાડ્યા છે અને એવું પાપ કર્યું છે જે પાપને સજા રૂપે નરકની પ્રાપ્તિ થવાની છે, છતાં હું તમને વિનંતી કરું છું કે તમે મારો ઉદ્ધાર કરો. મહેતાજીએ કીધું, તારા ઘરે જા, જે વેશ તું ભક્તનો વેશ ધારણ કરીને આવી હતી એ જ વેશને પુનઃ ગ્રહણ કરો અને ઘરે જઈ અને નિત્ય ભગવાનના મહામંત્રનું કીર્તન કરજો. આવી રીતે મહેતાજીએ સ્ત્રીને ઘરે મોકલી દીધી અને 6 દિવસ વીત્યા. સારંગધર મહેતાના મનમાં પ્રશ્ન થયો કે ચાલો જોઉં નરસિંહની શું હાલત છે. નરસિંહ મહેતાના ઘરે આવે તો વેશ્યા તો હતી નહીં, ગયા એ સ્ત્રીના ઘરે. સ્ત્રીના ઘરે જઈને કીધું કે મેં તને જે કામ માટે મોકલી હતી એની બદલે તે આ શું ચાલુ કર્યું છે. કારણ કે એના ઘરે ગયા તો સાધુ સંતો બધા બેઠા હતા ભજન કીર્તનમાં મગ્ન, અને સારંગધર મહેતાએ અપશબ્દ બોલવાનો એટલા અપશબ્દો કીધા. પણ કહે છે ભક્તો, વૈષ્ણવ અપરાધ ક્યારેય કોઈને છોડતો નથી. એ અપશબ્દો સાંભળી ચંચલાના ઘરેથી નીકળ્યા. રસ્તામાં એને સાપ કરડી ગયો. સાપ કરડ્યો, સારંગધર મહેતા બેહોશ થઈ ગયા અને બધા લોકો આમથી તેમ દોડવા માંડ્યા કે આ સારંગધર મહેતાને હવે કેવી રીતે બચાવી શકાય. બધા એને બચાવવાના પ્રયાસમાં લાગ્યા ત્યારે કોઈકે કીધું કે આપણા ગામમાં એક બહુ મોટો જાદુગર આવ્યો છે. નરસિંહ મહેતાને આ લોકો જાદુગર કહેતા કે એટલો મોટો જાદુગર છે ને, આ એણે જ આ સાપ કરડાવ્યો છે તો એની પાસે લઈ જાઓ તો આ બચી જશે. આવ્યા બધા લઈને મહેતાજીના ઘરે. મહેતાજીને કે કઈક મંત્ર બોલો જેના કારણે આનું વિષ ઉતરી જાય. મહેતાજી કે જુઓ, હું મંત્ર બંત્ર કાંઈ જાણતો નથી, પણ મારી પાસે ચરણામૃત છે, ચરણામૃત હું આપી દઉં કહેતા હોય. ઈ કે જે ઉપાય કરો એ પણ આને બચાવો. ચરણામૃત લઈને આવ્યા, સારંગધરજીના મુખમાં મૂક્યો અને ભગવાનના નામનું ઉચ્ચારણ કરે સારંગધર મહેતાના શરીરમાંથી બધું વિષ નીકળી ગયું. હવે આવી રીતે કોઈ વ્યક્તિ મરવા પડ્યો હોય અને બચાવે તો લોકો શું કરે. આપણી ભાષામાં આજના લોકો હોત ને તો થેન્ક યુ કે, સારું છે તમે મારું જીવન બચાવ્યું. સારંગધર મહેતાએ જોયું કે આ નરસિંહ અહીંયા ઉભો છે. આ નરસિંહ મહેતા એ વખતે શ્લોક બોલતા હતા ચરણામૃતનો. જો ભગવાનના ચરણામૃતનો બહુ પ્રભાવ છે ભક્તો. હરિભક્તિ વિલાસમાં સનાતન ગોસ્વામી કહે છે કે જે વ્યક્તિ મંદિરમાં જઈ અને ચરણામૃતનું પાન કરે એને ક્યારેય અકાળ મૃત્યુ નથી આવતું. ઘણી વાર લોકો કહેતા હોય અકાલ મૃત્યુ અકાલ. ઈ અકાલ મૃત્યુથી જેને બચવું હોય એને રોજ ભગવાનનું ચરણામૃત પીવું જોઈએ. વિશ્વાસ ન આવતો હોય, એક બહુ સુંદર ઇતિહાસ દક્ષિણ ભારતમાં થયો. રામાનુજાચાર્ય નામના એક બહુ મહાન આચાર્ય થયા અને રામાનુજાચાર્ય જ્યારે સંપૂર્ણ ભારતમાં વૈષ્ણવ મતનો પ્રચાર કર્યો ત્યારે એમના અનેક ઈર્ષાળુઓ થયા, અને ઈર્ષાળુ બીજું કોઈ નહીં, મંદિરના હેડ પૂજારી. એ હેડ પૂજારીને કોઈકે પૈસા આપ્યા અને કીધું કે રામાનુજાચાર્ય રોજ સવારે આવી ભગવાનનું ચરણામૃત લે છે, તમે એમાં વિષ મેળવી દો એટલે એનું મૃત્યુ થઈ જાય. નિત્ય નિયમ પ્રમાણે રામાનુજાચાર્ય મંદિરમાં આવ્યા, ભગવાનનું ચરણામૃત લેવા માટે હાથ લીધો. પૂજારીને તો ખબર હતી વિષ છે, છતાં આપ્યું. રામાનુજાચાર્ય પી ગયા. પૂજારીને એમ કે હવે આવતીકાલે નહીં આવે. બીજા દિવસે મંગળા આરતીમાં સંસાર દાવાનલ રામાનુજાચાર્ય ઉભા હતા. બધા લોકોને આશ્ચર્ય થયું. હવે શુદ્ધ ભક્તના પ્રભાવથી બોલો પૂજારી તો બોલી ગયો કે આ લોકોના કહેવાથી મેં તમારા ચરણામૃતમાં વિષ મેળવ્યું હતું, પણ મને ઈ કયો તમે જીવિત કેમ છો. કારણ કે એવું વિષ હતું કે એની કોઈ સુગંધ લઈ લે ને તોય વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, બચવાનો કોઈ ચાન્સ નથી, છતાં તમે બચી ગયા. ત્યારે રામાનુજાચાર્ય કહે છે કે આટલો સમય ભગવાનની સેવા કરી રોજ ભગવાનના ચરણોનું અમૃત લઈને તું આ ભક્તોને આપે છો, છતાં એ ચરણામૃતની વેલ્યુ તને ખબર નથી. સંસારની અંદર ગમે એવા વિષ ચરણામૃતની અંદર મેળવવામાં આવે, પણ ભગવાનના ચરણામૃતમાં એ શક્તિ છે કે એ બધા વિષને અમૃતમાં કન્વર્ટ કરી નાખે. એટલા માટે ચરણામૃતની અંદર કદાચ ગમે એવું વિષ મેળવો કોઈ વ્યક્તિનું ક્યારેય મૃત્યુ ન થાય. એમી ચરણામૃત સારંગ ધર્મ મહેતાના મુખમાં આપવામાં આવ્યું. જીવિત થયા અને જીવિત થઈને જોયું તો નરસિંહ મહેતાનું દર્શન કર્યું પહેલા, અને ઊભા થઈને તરત ભાગ્યા. કે આના ઘરે લઈને કેમ આવ્યા? તો બધા ગામ લોકો એ વાત કરી, આ સાપ કરડી ગયો તો તમને, એને એ ખબર નહી મને સાપ કરડી ગયો છે. લઈને ગયા પછી એને વિચાર કર્યો કે નરસિંહ મહેતા જાદુગર તો છે, આ સાપ એને જ કરડાયો છે અને એને જ પાછું સારું કર્યું, એટલે સમાજની અંદર એની વેલ્યુ વધી જાય, લોકો એને સન્માન આપે. તો જે ઈર્ષા તો હતી હૃદયમાં, એ ઈર્ષા ડબલ થઈ ગઈ ડાયરેક્ટ. અને હવે એને નક્કી કર્યો કે હવે એવું કંઈક કરવું છે જેના કારણે આ નરસિંહ નામનો જે કાંટો છે એ હંમેશા માટે નીકળી જાય. તો નિત્ય આ ત્રણેય, એક સારંગધર મહેતા, એમના ભાઈ વંશીધરજી, અને હવે એમાં એક ત્રીજો વ્યક્તિ ભળ્યા, એમના મામા અનંતરાય, એ ત્રણેય મળીને પ્લાનિંગ બનાવ્યું કંઈક એવું કરવો જેના કારણે આ નરસિંહ નામનો શબ્દ આપણા જીવનમાંથી નીકળી જાય. ત્યારે આજે સારંગધર છે ને, એ પાકી નરસિંહ મહેતાની સીઆઈડી કરે, બધી શું કરે છે કયા સમય બધી વાત સારંગધરને ખબર હોય. તો એણે એના મામા જે હતા અનંતરાય એને કીધું, ઈ કે તમને કઈ ખબર છે શું? ઈ કે તમે આમ આખો દિવસ ગામનો વહીવટ કરો છો, ઘરે કઈ ધ્યાન રાખો છો કે નહીં? મામા કે મારા ઘરમાં શું થયું? ઈ કે તમે જ્યારે આપણી નાતમાં બેસવા માટે જાઓ તો તમારી જે પત્ની છે ને એ નરસિંહ મહેતાના કીર્તનમાં જાય છે. અનંતરાયજી કે મારી પત્ની? ઈ કે તમે ઈ કે મામીને ઘરે જઈને પૂછ્યું ક્યારે? રોજ ક્યાં જાશો તું રાતે? તો અનંતરાય કે મને તમારી વાત ઉપર વિશ્વાસ નથી. ઈ કે આજે રાત્રે હું તમને સાબિત કરીને બતાવું. તો આ જે ત્રિપુટી હતી એ ત્રણેય મહેતાજીના કીર્તનમાં આવ્યા. અને કીર્તન કરતા કરતા જ્યારે કીર્તન બરાબર જ્યારે મધ્યમાં પહોંચ્યું તો મહેતાજીએ વિશ્રામ આપ્યો, અને એ જ સમયે આ અનંતરાયની જે પત્ની છે એ પાણી લઈને આવી અને નરસિંહ મહેતાને એના હાથેથી પાણી પીવડાવવા માંડી. અને આ દ્રશ્ય જ્યારે જોયું ત્યારે સારંગધરજીએ કીધું, બોલો સાચું છે ખોટું છે? અનંતરાયજી ઘરે આવીને પત્નીને બહુ ઠપકો આપ્યો. ઈ કે આપણું આટલું ઊંચું કુળ છે, બ્રાહ્મણ પરિવાર, એને નાત બારે મૂકવામાં આવ્યો છે, તું એના કીર્તનમાં જાશું? તારે એના કીર્તનમાં નથી જવાનું. ના પાડી છતાં એ બીજા દિવસે આવી. બીજા દિવસે જયારે આ જોયું તો હવે અનંતરાયથી રહેવાનું નહીં, પત્નીને મારી ધમકાવી રૂમમાં બંધ કરી અને તાળું મારી દીધું, અને ચાવી લઈને એ પોતે કીર્તનમાં આવીને બેસી ગયા કે આજ જોવું છે. હવે તું એને રૂમમાં બંધ કરીને આવ્યો છું, આજે કેવી રીતે પાણી આપવા આવે છે? કીર્તન ચાલુ થયા અને બરાબર મધ્યરાત્રિએ જ્યારે કીર્તનમાં વિશ્રામ થયો એ જ સમયે એ અનંતરાયની જ પત્ની પાણી લઈને આવી. અનંતરાયને તું ઘરે તાળો મારીને આવ્યો છો એને બરાબર લોક, અને એ તમે જાણો છો ને જૂના જમાના મોટા મોટા તાળા મારતા એને 2.5 કિલોના તાળા મારી, એવડું મોટું તાળું માર્યું, ખીચામાં જોયું, ચાવી ખીચામાં હતી. અને ન્યાથી અનંતરાયજી ભાગ્યા, સીધા ઘરે જઈને પેલા દરવાજે કાન રાખ્યો તો અંદર પત્ની બેઠી છે, રાધે શ્યામ રાધે શ્યામ જપ ચાલુ છે. પાછા ભાગતા ભાગતા કીર્તનમાં આવ્યા તો અહીંયા પત્ની છે. હવે સાક્ષાત ભગવાન જ તો એની પત્નીનું રૂપ લઈને આવ્યા હતા પાણી આપવા માટે, પણ આ લોકો એની કૃપા સમજી ન શક્યા. અને વિચાર કર્યો કે નહીં, હવે તો બધાના મનમાં પાકું થઈ ગયું કે નરસિંહ જે છે ને એ જાદુગર જ છે, કારણ કે જાદુગર હોય જ એકમાં જ બે કરે ને, કાં તો એકને ગાયબ કરી દે, એ કામ જાદુગરનું છે. તો બધા લોકોની મીટિંગ બોલાવી, 700 એ 700 ઘરની મીટિંગ બોલાવી અને એક સ્ટેમ્પ પેપર ઉપર લખ્યું કે નરસિંહ મહેતા જાદુ કરવાનું જાણે છે એટલે કોઈ લોકો એની સાથે વ્યવહાર કરવો નહીં. અને બધાને પોતપોતાની પત્નીને કહી દેવાનું ઘરે જઈને, તમારે કીર્તનમાં જવાનું નથી. આવો ઠરાવ પસાર કર્યો અને આ કીર્તન તો નિત્ય ચાલતું ગયું. ભગવાને આવી રીતે અનેક વાર એમની સહાય કરી. અને હવે આ ત્રણેયથી રહેવાનું નહીં, થતું એવું કે જ્યારે રોજ રાત્રે મહેતાજી કીર્તન કરે તો જૂનાગઢની વચ્ચે રાધા દામોદરજીનું મંદિર છે, આજે એ મંદિર જૂનાગઢમાં આવ્યા છે, એ મંદિરમાં દામોદરજીના ગળામાંથી હાર નીકળી અને રોજ રાતે એ હાર આખું નગર જોવે એમ મહેતાજીના ગળામાં આવીને પડે. આ નિત્યક્રમ હતો રોજનો. તો આ ત્રણેય નક્કી કર્યું કે આ એટલું જાદુ કરે છે, આવું જાદુ કરીને બધા લોકોને ફસાવે છે, એટલે એને સીધી રાજાને ફરિયાદ કરી. રાજાને કીધું, જો અત્યાર સુધી અમે આ નરસિંહના બહુ બધા નાટક સહન કર્યા છે, હવે તમે જો આને બંધ નહીં કરો તો પછી આખો સમાજ તમારી સામે વિદ્રોહ કરશે. રાજા જાણતા હતા કે નરસિંહ ભગવાનના મહાન ભક્ત છે, અને એની માતાએ કીધું કે જો તું ભલે રાજા છો પણ આવા ખોટા લોકોની વાતમાં આવી અને જો તું વૈષ્ણવનો અપરાધ કરીશ ને કુળ સહિત તારું રાજ્ય નષ્ટ થઈ જશે, એટલે તું કોઈ પણ નિર્ણય લેવામાં ધ્યાન રાખજે. એની માતા જાણતા હતા, કારણ કે એ કીર્તનમાં જાતા હતા, એને ખબર હતી કે મહેતાજી બહુ શુદ્ધ ભક્ત છે. છતાં રાજા જે છે ને એને આંખ ન હોય, એને ખાલી કાન હોય. જે મોટા લોકો હોય ને એ ખાલી સાંભળે, એ જોવે નહીં ક્યારેય સાચું શું છે ખોટું શું છે, એ મોટા લોકોની દ્રષ્ટિમાં ન આવે. એટલે જ કહે છે ને કે કાનૂન જે છે ને એ આંધળું છે. શું કામ? કારણ કે જે લોકો વહીવટ કરતા હોય ને એ આંધળા જ હોય બધા. રાજાઓ એના મંત્રીઓ એના ગુપ્તચરોના માધ્યમથી સાંભળાય છે. તો બધા ગુપ્તચરો આવીને કીધું કે નહીં, આ વાત સાચી છે, નરસિંહ જે છે ને એ બહુ મોટો જાદુગર છે. રાજાએ તોય ન માન્યો. ત્યારે અનંતરાય જે છે એ રાજા પાસે આવ્યા ને કીધું કે જો મેં મારી આંખે જોયું છે કે મારી જે પત્ની છે એ પોતે આને અડધા કીર્તનમાં જઈ હજારો લોકોની વચ્ચે પાણી પીવડાવે છે, બોલો આ વાત સારી છે? અને બીજી ચાર પાંચ સ્ત્રીઓ છે જેને સાથે લઈ અને આ નરસિંહ ભજન કીર્તન કરે છે. કયા શાસ્ત્રમાં લખ્યું છે કે સ્ત્રીઓની સાથે નાચગાન કરવું એ ભક્તિ છે? આ વાત જ્યારે કરી તો રાજાના મનમાં બેસી ગયું કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરની વાત ક્યારેય આવી રીતે ખોટી બહાર ન ફેલાવે. રાજાએ કીધું કે કામ કરો, આ વાત જ્યાં સુધી પ્રૂફ નહીં થાય ત્યાં સુધી હું નહીં માનું. હવે આને પ્રૂફ કેવી રીતે કરવો? તો આ ત્રણેય મળી અને શહેરમાંથી ચાર પાંચ દંડીધારી સંન્યાસી ગોત્યા, પૈસાનો લોભ આપ્યો અને કીધું કે તમે રાજાના દરબારમાં આવો અને તમારે એ સાબિત કરવાનું છે કે નરસિંહ મહેતા ખોટો છે. આ બોલા દંડીવાળા, બોલો, સંન્યાસ લઈ લીધો છે છતાં ધનના લોભમાં આવી ગયા. કીધું કાંઈ વાંધો નહીં, આવી જશું. રાજાએ મોકલા સિપાહીઓને કીધું, જાઓ નરસિંહને બોલાવતા આવો. નરસિંહ મહેતાને બોલાવીને આવ્યા અને રાજમાંથી જ્યારે તેડું આવ્યું તો મહેતાજીએ ઓલી જે બે પુત્રી હતી એને અને બે સ્ત્રી હતી એને કીધું કે તમે લોકો આ ગામ છોડીને ક્યાંક વયા જાઓ, કારણ કે સ્ત્રીઓ સ્વભાવથી બીકણ હોય અને રાજાના કામમાં જો તમે ક્યાંક ડરી જશો તો નહીં બનવાનું થઈ જશે. એટલે ત્યારે એ પુત્રીઓએ કીધું કે પિતાજી તમે ચિંતા ન કરો, કારણ કે અમે કૃષ્ણનું શરણ લીધું છે. અરે આ એક રાજા શું છે, અનંત કોટી બ્રહ્માંડના રાજાઓ ભેગા થાય છતાં અમારી ભક્તિને નહીં હલાવી શકે. તો મહેતાજીએ કીધું કાંઈ વાંધો નહીં. મહેતાજીએ પોતાની કરતાલ લીધી હાથમાં અને આ ચારેય સ્ત્રીઓ સાથે નાચતા ગાતા કીર્તન કરતા કરતા એ રાવ મંડલિક રાજાના સબ દરબારમાં આવ્યા. દરબારમાં આવીને રાજાએ જોયું કે કીર્તન તો બહુ સુંદર કરે છે પણ સ્ત્રીઓ જે એની સાથે નાચી રહી છે આ બરાબર નથી. દરબારમાં આવીને બહુ કીર્તન કર્યું, સંકીર્તન. ઓલા સંન્યાસીઓ બધા લોકો કીર્તનથી પ્રભાવિત થઈ ગયા અને ત્યારે કીર્તન બંધ કરી મહેતાજીએ પૂછ્યું, રાજા બોલો શા માટે બોલાવ્યો છે? રાજાએ કીધું, તમારા વિરુદ્ધ એક ફરિયાદ આવી છે કે તમે ભક્તિના નામે પાખંડ કરો છો, સ્ત્રીઓની સાથે રાસ કરો છો અને શ્રૃંગાર રસના ગીત ગાવ છો. શ્રૃંગાર રસના ગીત એટલે આજે ફિલ્મી ગીતો, એને શ્રૃંગાર રસ ગીત કહેવાય. તો કે તમે શ્રૃંગાર રસના ગીત ગાવ છો, લોકોને ભ્રમિત કરી રહ્યા છો, આવી તમારા વિરુદ્ધ ફરિયાદ છે. ત્યાં અનંતરાય જે હતા એ વચ્ચે બોલે, હા મારી પત્ની ત્યાંના વશમાં આવી ગઈ છે. તો બીજા જેટલા બ્રાહ્મણો તેણે કીધું, હા મારી સ્ત્રી આના સત્સંગમાં જાય છે. આ બધી સ્ત્રીઓને એવી રીતે વશમાં કરી લે છે કે જેમ કોઈ સંજીવ મોહિની વિદ્યાથી કોઈને પોતાના વશમાં કરી લે. પણ રાજા એટલો મક્કમ હતો, કાંઈ વાંધો નહીં, રાજાએ કીધું કે આ તો એની પુત્રીઓ છે. ત્યારે સારંગધરે કીધું, આ ભલે એની પુત્રી હોય પણ ઓલી ચંચલા જે વેશ્યા છે એ રોજ મહેતાજીના ઘરે જાય છે. હવે આ લોકોને ખબર નહોતી કે એ હવે ભક્ત થઈ ચૂકી છે, કારણ કે પેલા જે છાપ પડી ગઈ એ પડી ગઈ. આપણા સમાજમાં એક બહુ નિયમ છે કે પેલા કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય પછી આવી રીતે ક્યારેક સત્સંગમાં આવીને બેઠો હોય ને એના મનમાં ઈચ્છા થાય કે આપણે માળા લેવી છે, તો ઓલા સગાવાલા હોય ને શું કે ખબર છે, અઠવાડિયા પહેલા હજી આ ચોરી કરતો હતો અને અત્યારે માળા હાથમાં લઈ લીધી. આ તો નાટક કરે છે. હવે ઓલા જે લોકો ખરાબ આદત છોડીને કદાચ ભક્તિ કરવા માંગતા હોય, પણ આપણો સમાજ એટલો બધો હોશિયાર છે ને કે ઓલા ખરાબ વસ્તુ છોડવા ચાહતા હોય છતાં એને યાદ કરાવે, ગમે ત્યારે માળા હાથમાં ભાળે ને આ ઓલો છે ચોરી કરવા વાળો, તરત એનો દુર્ગુણ એની સામે લાવીને મૂકી દે. ઓલો બિચારો માળા કરતો હોય તો વિચાર કરે કે આની કરતા ભજન ન કરવું સારું, મૂકો આ આપણો જે જૂનો ધંધો હતો એ બરાબર. તો આવી રીતે બધાએ ફરિયાદ કરી કે હા, એક ભક્તના ઘરે એક વેશ્યાનું શું કામ છે અને એ પાછી રોજ જાય છે. રાજાએ કીધું, મહેતાજી આનો ખુલાસો કરો. ત્યાં બોલ્યા છે દંડીધારી બેઠા હતા ત્રણ ચાર, એમાંથી એક બોલ્યા કે ભાગવતની અંદર ભગવાન કપિલ કહે છે કે ન તથાસ્ય ભવાન મોહો બંધશ્ચ અન્ય પ્રસંગતઃ યોષિત સંગાદ્યથા પુંસો યથા તત્સંગી સંગતઃ. કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે કે જે વ્યક્તિને પરમ પદની પ્રાપ્તિ કરવી હોય, જેણે આત્માના સ્તર ઉપર આવવું હોય, એને સ્ત્રીઓનો સંગ ક્યારેય ન કરવો જોઈએ. કે સંગમ કુર્યાત પ્રમદાસ જાતુ યોગસ્ય પારમ પરમાર્થ વૃક્ષ મત્સેવયા પ્રતિ લબ્ધ આત્મલાભો વદંતિયા નિર્દ્વારમસ્ય. સંસારની અંદર બંધન કરવા વાળા તો બહુ બધા સાધનો છે, પણ એ બધા સાધનોને બાદ કરતા સૌથી વધારે મહત્ત્વ સાધન કોઈ હોય તો એ છે સ્ત્રી. અને તમે એ જ સ્ત્રીઓની સાથે નાચગાન કરી એનો જ સંગ કરી અને ભક્તિ માર્ગનો પ્રચાર કરો છો. કયા શાસ્ત્રમાં લખ્યું છે આવું કે આવું નાચવું ગાવું કૂદવું એ ભક્તિ છે? કહે છે કે તમે આ પર સ્ત્રીઓનો સંગ્રહ કરો છો એટલે તમારા ઘરમાં રાખો છો અને પાછા એની સાથે નાચગાન કરો છો, એક ભક્ત હોવા છતાં આવો અનાચાર શું કામ કરો છો? ત્યારે મહેતાજી કહે છે, બહુ સુંદર જવાબ આપ્યો છે પદમાં, કે કામ ક્રોધ મદ મોહ કો જબલાગી ઘટ મે થાન તબલગી પંડિત મૂર્ખા દોનો એક સમાન. કે છે જ્યાં સુધી કોઈ વ્યક્તિના હૃદયમાં કામ ક્રોધ લોભ મોહ મદ અને ઈર્ષા આ છ અનર્થ જ્યાં સુધી વ્યક્તિના હૃદયમાં રહેશે ત્યાં સુધી એ વ્યક્તિ કદાચ પંડિત હોય તોય ભલે અને મૂર્ખ હોય તોય ભલે બે એક સમાન છે. કોઈ વ્યક્તિ ભક્તિ કરતા હોય, સોળ માળા કરે, મંદિરે જાય, પણ અનર્થ જ્યાં સુધી હૃદયમાં છે ત્યાં સુધી એ મૂર્ખ જ છે, ભલે એને શાસ્ત્રનું જ્ઞાન હોય અથવા મૂર્ખ હોય, પણ અનર્થ જ્યાં સુધી નથી ગયા ત્યાં સુધી વ્યક્તિ મૂર્ખ અને પંડિત બે સમાન છે, કોઈ ભેદ નથી. તો કહે છે કે તમને તો ભક્તિની વાત જવા દો. આ સંન્યાસીઓને ઉદ્દેશીને મહેતાજી કહે છે, ભક્તિની વાત છોડો, તમે તો ભક્તિની ગંધય નથી લીધી આજ સુધીમાં. ભક્તિ કોને કહેવાય તમને ખબર નથી. આ તો કોઈ હાલતા ચાલતા બાબા હોય તમને સંન્યાસ આપી દીધો છે એટલે તમે દંડીધારી થઈ અને રાજાની સભામાં બેઠા છો. ત્યારે બોલા સંન્યાસીઓએ પૂછ્યું કે તમને અમારામાં શું દોષ લાગ્યો કે જેના કારણે તમે કહો છો કે અમને ભક્તિની ગંધાઈ નથી? મહેતાજીએ કીધું, વૈષ્ણવનો સ્વભાવ છે કે એ કોઈમાં દોષ જોવે નહીં. દોષની વાત જવા દો, તમે લોકો તો ગુણમાં દોષ જોઈ રહ્યા છો. એટલે ભલે સંન્યાસીના વેશમાં બેઠા છો, ચારે ચાર મૂર્ખ્યાઓ છો, સીધું હામે રાજાની સામે. સદગ્રંથોનું અધ્યયન કર્યા પછી તે જો હૃદયની અંદર વિવેક પ્રગટ ન થયો હોય તો કહે છે એ અધ્યયનમાં ધૂળ પડી છે. તમે ચારેય કહો છો કે અમે કાશીએ જઈને ભણી આવ્યા છીએ, પંડિત થઈ ગયા છીએ, અને સદગ્રંથોની વાત છોડો, શ્રીમદ ભાગવતમનું અધ્યયન કર્યા પછી તે જો હૃદયમાં વિવેક ન હોય ને તો એ અધ્યયનમાં ધૂળ પડી છે, મહેતાજી કહી રહ્યા છે સ્પષ્ટ. કારણ કે આ ચારેય સંન્યાસીઓએ ઓલો શ્લોક ભાગવતમાંથી કોડ કર્યો હતો. રોજ ભાગવત વાંચતા હોય, પ્રતિદિન ભાગવતનું શ્રવણ કરતા હોય, છતાં વિવેક નથી હૃદયમાં, સાચું શું છે ખોટું છે એની જાણ જેને નથી, મહેતાજી કે ધૂળ પડી છે એવા તમારા જીવનમાં સંન્યાસીઓ માનો છો તમને. બિલકુલ સત્ય છે ભક્તો, જ્ઞાન ગમે એટલું હોય પણ વિવેક જ્યાં સુધી નથી ત્યાં સુધી એ જ્ઞાન જીવનમાં કોઈ કામનું નથી. એટલે કહે છે યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા, બહુ સુંદર એક સુભાષિત આવ્યો છે, યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ. ઘણીવાર લોકો શાસ્ત્રનું બહુ અધ્યયન કરે, બહુ વાંચે, પણ પોતાને જ જો બુદ્ધિ ન હોય તો પછી એમાં શાસ્ત્ર શું કરે. ગીતા ભાગવત બધાના ઘરે હોય પણ ગીતા અને ભાગવતના સાર જો મગજમાં ન ઉતરતા હોય તો એને શાસ્ત્રનું અધ્યયન ન કરવું જોઈએ. હા, એનો રસ્તો છે, એને શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ, સાંભળવું જોઈએ. કથા સાંભળવા બેઠા હોય ને, જ્યારે સિદ્ધાંતોની ચર્ચા હાલતી હોય ને ત્યારે આપણને ઊંઘ આવે. જે લોકો પ્રવચનમાં સુવે છે ને, એ શું કામ સુવે છે ખબર છે? કારણ કે જ્યારે જ્યારે મહત્વની વાત કોઈ થતી હોય ને, એ વાત એના મગજમાં ઉતરે નહીં એટલે ઊંઘ આવે. અમારી જ વાત કરું, જ્યારે અમે ભાગવતનું શરૂઆતમાં અધ્યયન કરતા તો ભગવાનના રૂપનું વર્ણન જ્યાં જ્યાં આવે ને એ પાનું અમે ફેરવી નાખતા. હું કામ એક જ વાત લખી છે, પીળું પીતાંબર ને કૌસ્તુભ મણિન શ્યામ સુંદર શરીર. પછી જ્યારે પ્રથમ વખત રાધા ગોવિંદ મહારાજના મુખેથી જ્યારે ભાગવત સાંભળ્યું અને એમાં સમુદ્ર મંથન પ્રસંગમાં જ્યારે ભગવાનના રૂપનું વર્ણન, કારણ કે એ કથામાં મહારાજજીએ ભગવાનના હાથ ઉપર એક દિવસ કથા કરી છે, આખો દિવસ ખાલી ભગવાનના હાથ ઉપર. અને પછી ખબર પડી કે ભગવાનના રૂપની શું મહિમા છે. જે પ્રસંગથી જીવનનું પરિવર્તન થવાનું હતું એ પ્રસંગમાં અમે પાના ફેરવી નાખતા. મહેતાજી એ જ વાત કહી રહ્યા છે કે તમારી અંદર જો બુદ્ધિ ન હોય શાસ્ત્રને સમજવાની, સિદ્ધાંતને સમજવાની, તો એમાં શાસ્ત્ર શું કરે. ભાગવત તો પરમ પવિત્ર છે પણ જેને બુદ્ધિ ન હોય એને સાંભળવું જોઈએ, એને વાંચવાનો મંડાય ડાયરેક્ટ. અને કહે છે નયનાભ્યામ વિહિનસ્ય દર્પણમ કિમ કરિષ્યતિ. જે વ્યક્તિને આંખ જ નથી પછી એની સામે તમે જેને ગમે એવું ડ્રેસિંગ ટેબલ બનાવો શું કામનું છે એને, હે ને? કારણ કે જે પોતાના રૂપને જોઈ નથી શકતો એના માટે અરીસો કોઈ કામનો નથી. આ સંન્યાસીઓને પ્રવચન કરી રહ્યા છે એ જૂનાગઢના રાજ દરબારમાં. એટલે સર્વત્ર બ્રહ્મનો ઉપદેશ સાંભળ્યા પછી વ્યક્તિને એ ખબર ન પડે કે કેળું ક્યાં ખાવું જોઈએ. આ વાતનો ખુલાસો કરવો પડશે. એકવાર એક બહુ મહાન ગુરુજી હતા, કારણ કે મહેતાજીએ તો એક જ વાક્યમાં સમજાવ્યું હતું અને એ સંન્યાસી હતા એટલે સમજી ગયા, પણ આપણે તો સંન્યાસી નથી, આપણે ગૃહસ્થ છીએ. તો એ બ્રાહ્મણે, એ જે સાધુ ગુરુજી હતા, બહુ મહાન ગુરુ, શિક્ષાઓ અને રોજ પ્રવચનમાં એક વાત બોલે, જેમ પ્રભુપાદજીના પ્રવચનમાં હોય કે યુ આર નોટ બોડી યુ આર સોલ, હે ને, એમ આ ગુરુજીના પ્રવચનમાં હોય કે હરિ વ્યાપક સર્વત્ર સમાના, ભગવાન બધી જગ્યાએ વ્યાપ્ત છે. રોજ શિષ્યો સાંભળે અને શિષ્યો કંટાળ્યા. એક દી ગુરુજીને ફરિયાદ કરી કે હું પ્રવચનમાં રોજ એકની એક વાત કરો છો, હે ને, સર્વત્ર અમને ખબર છે, કણ કણમાં ભગવાન છે, બધે ભગવાન ખબર છે, હવે કઈક નવું પ્રવચન કરો, રસ આપો, કથા આપો કઈ. ગુરુજીએ કીધું કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતી. બીજા દિવસે બે શિષ્યોને બોલાવવાને કીધું, બેને એક કેળું આપ્યું અને કે તમે રોજ સાંભળો છો ને ભગવાન સર્વત્ર છે, આ કેળું તમારે એવી જગ્યાએ ખાવાનું છે જ્યાં ભગવાન ન હોય. બેને કીધું જાઓ આ સાંજે પાછા આવજો. બેન આશ્રમમાંથી નીકળ્યા. એક શિષ્ય તો કલાકમાં પાછો આવ્યો ગુરુજીને કે આ તમારું કેળું લ્યો પાછું, આમાં કાંઈ થાય અમને. અને બીજો એક શિષ્ય આવ્યો સંધ્યા સમયે. સંધ્યા સમય એવોર્ડ લઈને એમ કે હું તો આ જીતી જાઉં. એને એની બુદ્ધિ નો પ્રયોગ કર્યો, જંગલમાં ગયો અને જોયું કોઈ મને જોતું નથી ને, ઉભો ઉભો કેળું ખાઈ ગયો. સંધ્યા સમય જયારે આવ્યો પાછો આશ્રમમાં, ગુરુજી એને પૂછે તારું કેળું ક્યાં છે? એ તો હું ખાઈ ગયો. અચ્છા, તને એવી જગ્યા મળી ગઈ જ્યાં ભગવાન નથી? એ કે હા, હું જંગલમાં ગયો તો ત્યાં કોઈ નહોતું જોતું. ત્યારે ગુરુજીએ કીધું કે રોજ પ્રવચનમાં સાંભળે છો કે ભગવાન આપણી અંદર બેઠા છે, હું ભૂલાઈ ગયું તને? હે, ભગવાન આપણા હૃદયમાં જ છે, તો પછી ભગવાન થી છુપાઈને તું ક્યાં કેળું ખાઈ આવ્યો? નરસિંહ મહેતા ઈ વાત કરી રહ્યા છે આ સંન્યાસીઓને, કે રોજ તમે સાંભળ્યું સર્વત્ર બ્રહ્મ, ભગવાન બધી જગ્યાએ વ્યાપ્ત છે, છતાં એક કેળું ખાવાની ઘટના તમે બધા જાણો છો એમ. તમે અત્યાર સુધી સાંભળ્યું કે વેદ પુરાણ ઉપનિષદોનો સાર ભગવાનની ભક્તિ છે, છતાં આજે તમે સારને કંઈક બીજા રૂપમાં પ્રસ્તુત કરી રહ્યા છો. એટલે તમે જેટલો સમય અધ્યયનમાં કાઢ્યો છે તમારા જીવનમાં ધૂળ પડી છે, કોઈ અધ્યયન નથી કર્યું. તમે માત્ર શ્રમ એવહી કેવલમ, જીવનમાં ખાલી શ્રમ કર્યો છે. કેવી રીતે શ્રમ? તો કહે છે યથા ખર ચંદન ભારવહી ભારસ્ય વેતા નતુ ચંદનસ્ય. એક ગધેડો હોય ને, એ ગધેડાની ઉપર કોઈ ગોપી ચંદન મૂકે ને, પછી ગધેડાને તમે જૂનાગઢ થી કદાચ સુરત લાવો ને, તો એ ગધેડામાં કઈ ફેર ન પડે, કારણ કે એને ભાર ઉઠાવવાની આદત હોય, એને એનો ખબર હોય કે ઉપર ચંદન છે. એ જ ગોપી ચંદન ને વૈષ્ણવ જયારે તિલક કરે તો પોતાનું જીવન પરિવર્તન કરી નાખે. પણ ગધેડાની ઉપર એક મણ ચંદન મૂકો, એની જ ખબર પડે કે આને ઉઠાવીને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવાય. ગધેડો તિલક કરે? મહેતાજી કે તમારા મન ગધેડામાં કાંઈ અંતર નથી. કાશી ગયા, પોથીઓ ભણ્યા, પણ સાર જીવનની અંદર ગ્રહણ ન કર્યો. કહે છે તથા અલ્પ વિજ્ઞા શ્રુતિ, તથા અલ્પ વિજ્ઞા શ્રુતિ શાસ્ત્ર યોગાન મદ ભક્તિ હિના ખરવદ વહંતી. મનુસ્મૃતિનો આ શ્લોક છે. મનુ મહારાજ કહે છે ભગવાનના શબ્દોમાં કે જે વ્યક્તિ શ્રુતિ ભણે, શાસ્ત્ર ભણે અને કદાચ અલ્પજ્ઞ રહી જાય, વિવેક ઉત્પન્ન ન થાય ને અલ્પજ્ઞ રહી ગયો હોય, પણ મારી ભક્તિ વગરનો જે વ્યક્તિ છે એ કહે છે ખરવદ વહંતી, એટલે એ આ ગધેડાની જેમ ભાર વહન કરવા વાળો છે. ગમે એટલો મોટો પંડિત હોય પણ એ પાંડિત્યમાં જો ભક્તિ ન હોય તો ગધેડાની જેમ ભાર વહન કરે છે. અને પછી એક બહુ સુંદર પ્રસંગ ભાગવતમાં, જે યજ્ઞ પત્નીઓનો પ્રસંગ નરસિંહ મહેતા કહે છે. સુખદેવ ગોસ્વામી કહે છે પરીક્ષિત, મથુરામાં રહેવા વાળી ઋષિઓની પત્નીઓ પોતાના પતિને છોડી અને જયારે ભગવાન શ્રી કૃષ્ણની પાસે ગઈ ત્યારે બધા બ્રાહ્મણોએ ભેગા થઈને કીધું કે આપણે યજ્ઞો કર્યા, વેદ ભણ્યા, છતાં આપણને એ બુદ્ધિ ન આવી કે પરમ પરમેશ્વર ભગવાનને શરણાગત થવું જોઈએ, પણ એ બુદ્ધિ આપણી પત્નીઓમાં આવી ગઈ, આપણી સ્ત્રીઓમાં આવી ગઈ. બ્રાહ્મણો પોતાના ભાગ્યની સરાહના કરતા ઉભા પોતાની નિંદા કરી રહ્યા છે કે આપણી પત્ની કોઈ સ્કૂલે ગઈ નહોતી, ક્યારેય ક્યાંય ભણવા ગઈ નથી, અભણ હતી, આવું છતાં એને ખબર પડી કે સર્વસ્વ કૃષ્ણને અર્પણ કરી કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ. અને આપણે બધા વેદ ભણ્યા, પુરાણ ભણ્યા, આટલા આટલા યજ્ઞો કર્યા, છતાં એ ખબર ન પડી કે યજ્ઞ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત થવું જોઈએ. ભાગવતના પ્રસંગનું કોડ આપી અને મહેતાજીએ આગળની વાત યાદ કરાવી કે તમે લોકોએ પહેલા એમ કીધું કે જે લોકો ભક્તિ કરતા હોય એને સ્ત્રીઓનો સંગ ન કરવો જોઈએ, નારીઓની સંગતિમાં ન રહેવું જોઈએ, કારણ કે નારી જે છે એ નરકનું દ્વાર છે. મહેતાજી કે સાંભળો, નારી જે છે એ નરકનું દ્વાર નથી, અસતસંગ જે છે એ નરકનું દ્વાર છે અને સત્સંગ જે છે એ વૈકુંઠનું દ્વાર છે. બહુ સુંદર વાત મહેતાજી કરી રહ્યા છે. માતાજી આજ ખુશ છે. થોડા સમય પહેલા મને કમ્પ્લેન કરતા હતા કે તમે પ્રવચનમાં ન કરો, માતાજી બનું જ કહો, આ નરસિંહ મહેતા તમારો પક્ષ લઈ રહ્યા છે. આજે નારી નરકનો દ્વાર નથી, અસત સંગ ખોટી સંગતિ જે છે એ વ્યક્તિને નરકમાં લઈ જાય છે, અને સત્સંગ જો વ્યક્તિ કરે તો સત્સંગથી વ્યક્તિને વૈકુંઠની પ્રાપ્તિ થાય. એટલે મહેતાજી કે હું જે કરું છું એ સત્સંગ છે, અને આ સત્સંગ જો તમારા મનમાં ન બેસતો હોય તો મહેતાજી કે મને કઈ વાંધો નથી, મોહ અને આસક્તિ જે છે એ બંધનનું કારણ છે. એટલે એ જ મોહ અને આસક્તિ જો ભગવાનના ભક્તોમાં લગાવવામાં આવે, સંતોમાં લગાવવામાં આવે, તો એ જ આસક્તિ મોક્ષનું દ્વાર બની જાય છે. એટલે સત્સંગ કરવો જોઈએ. અને અંતિમ વાત મહેતાજીએ કીધી, જો હું કોઈને સત્સંગમાં આમંત્રણ આપતો નથી કે તમે મારા સત્સંગમાં આવો, અને જે લોકો મારા સત્સંગમાં આવે છે એ કોઈને હું કહેતો નથી કે તમે સત્સંગમાંથી બહાર વયા જાઓ. જેની ઈચ્છા થાય આવીને બેસે છે, જેની ઈચ્છા નથી ઊભા થઈને વયા જાય છે. એટલે એ સ્ત્રી હોય કે પુરુષ, મારે કોઈ ફેર નથી પડતો. અને ચંચલા જે છે એ એમાંથી જ એક છે. હાલાકી પહેલા વેશ્યા હતી, પણ ગીતામાં ભગવાન કહે છે કે અપિચેતસુ સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ, સાધુ રેવા મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો સહ. વ્યક્તિ ગમે એટલો દુરાચારી હોય પણ કોઈ ભક્તિ માર્ગનો આશ્રય જો ગ્રહણ કરે તો એને સાધુ માનવો જોઈએ. ભગવાન કહે છે આ મારો મત છે. અર્જુને પૂછ્યું કેમ કેમ સુદુરાચારી વ્યક્તિને સાધુ કેમ માનવો? ત્યારે ભગવાન કહે છે ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, એ વ્યક્તિ તરત જ ધર્માત્મા થઈ જશે. અર્જુન કહે છે પ્રભુ વાત મનમાં બેસતી નથી. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરાની ઉપર ટીકા લખી રહ્યા છે. અર્જુનને ભલે એમાં સંશય પ્રગટ થયો, પણ કળિયુગની અંદર કોઈ વ્યક્તિ ગીતાના શ્લોક ઉપર જો સંશય કરશે, ઠાકુર ભક્તિ વિનોદ કહે છે એ નરકનું દ્વાર, એ સીધો નરકમાં જવાનો છે. સત્ય વાત ભગવાન કહી રહ્યા છે. ગમે એવો દુરાચારી વ્યક્તિ હોય પણ અનન્ય ભાવથી જો ભગવાનની ભક્તિ કરતા હોય તો એને સાધુ માનવા જોઈએ. એટલે મહેતાજી કે મારા પ્રવચનમાં સત્સંગમાં કોઈ આવે છે હું એને ના પાડતો નથી અને હું ક્યારેય સત્સંગ બંધ કરવાનો નથી. રાજાને કીધું કે જો મેં વાત કરી એમાં તમને મારો કોઈ દોષ લાગતો હોય તો મને દંડ આપો, એ દંડ મને સ્વીકાર્ય છે. જે દંડ આપશો હું ભોગવવા માટે તૈયાર છું. ત્યારે રાજાએ કીધું કે આની વાતનું ખંડન કરી શકે એવો કોઈ વ્યક્તિ છે દરબારમાં? ઓલા ચારેય દંડીધારીને તો ચૂપ કરી દીધા હતા મહેતાજીએ પહેલા, કોઈ વ્યક્તિ બોલ્યા નહીં. ત્યારે એક બ્રાહ્મણ ઉભો થયો અને એ બ્રાહ્મણે ઉભા થઈને કીધું કે હે રાજા, જ્યારે આ મહેતાજીએ પોતાની પુત્રીનું સીમંત કર્યું ને ત્યારે હું ઉનામાં હાજર હતો અને ભગવાન શ્રી કૃષ્ણ એની ઉપર જે કૃપા કરીને એ મેં નજરો નજર નિહાળી છે, એટલે તમે આને છોડી મૂકો, આનો કોઈ અપરાધ નથી. અને આ બ્રાહ્મણ દ્વારા જ્યારે પ્રમાણ આપવામાં આવ્યું, રાજાએ એને છોડી મૂક્યા અને પ્રણામ કર્યા મહેતાજીને કે મને ક્ષમા કરજો, આ લોકોની વાતમાં આવી અને મેં તમારી ઉપર બહુ લાંછન લગાડ્યું, તમને અહીંયા સુધી બોલાવ્યા, તમારી જેવા શુદ્ધ ભક્તોનો અપરાધ કર્યો છે. મહેતાજીએ કીધું કાંઈ વાંધો નહીં, પોતાની પુત્રીઓને અને બંને સ્ત્રીઓને લઈ અને મહેતાજી પોતાના ઘરે પાછા આવ્યા. એ જ સમયે પાછું ખૂબ જોરદાર સંકીર્તન મહેતાજીના ઘરમાં પ્રારંભ થયું અને કહે છે કે સ્વભાવ જે વ્યક્તિનો છે ને, જાકો જથા સ્વભાવ મીટે નહીં જીવસો, જેનો જે સ્વભાવ હોય ને ભક્તો એ છૂટતો નથી. રાજાની સામે સાબિત થયું ભગવાનના આટલા ચમત્કાર છતાં ઓલા જે ઈર્ષા કરવા વાળા હતા ને એની ઈર્ષા જવાની વાત છોડો, ડબલ થઈ ગઈ હૃદયમાં. ઘણી વાર હું એક ઉદાહરણ આપું છું, ભક્તમાલમાં બહુ સુંદર લખ્યું છે. એક સાધુના આશ્રમમાં એક કૂતરી રહેતી હતી, તો ગામ લોકો એ સાધુને ત્યાં દર્શન કરવા આવે તો એમ કે સાધુ મહારાજ, આશ્રમની અંદર કૂતરા હારા ન લાગે, કા તમે આની ઉપર કઈ કૃપા કરો ને કા આને બહાર કાઢી મૂકો. જયારે બહુ બધા લોકોએ કીધું કે આ કૂતરું આમાં હારું ન લાગે, ત્યારે એક દિવસ રાત્રિએ હાથમાં અંજલિ લઈ અને ઋષિએ કીધું કે ગાય બની જા, કૂતરીમાંથી ગાય બનાવી. ગાય બનાવી તો ત્યાંથી અમુક ભરવા આવ્યા ને રોજ દર્શન કરવા આવતા છે. એ કહે બાપુ ગાય ક્યારે લઈ આવ્યા તમે? બાપુ કે આવી ગઈ. એ કે જો આશ્રમમાં એને ઘાસ ખવડાવવું પડે, એને ચરવા લઈ જવી પડે, એનું દૂધ દોવાનું, આ બધું એ તમારા સાધુઓનું કામ નથી, ભજનમાંથી તમને નવરાઈ ન મળે. આ ગાયને અમે લઈ જાવી. બાપુ કે લઈ જાઓ. ગાયને લઈ ગયા ઘરે. બે ભાઈએ વિચાર કર્યો કે પહેલાં તો બહુ ખવડાવ્યું, પછી કીધું કે હવે આને દોવા માટે બેસવી. દોવા બેઠા અને ગાય બટકું ભરી ગઈ ખંભે. બોલો પેલા ભરવાડ કે આટલી પેઢી વહી ગઈ ગાયો ચરાવતા ચરાવતા, કોઈ દી ગાયે બટકું ભર્યું નથી. રાતના 12 વાગે લઈને આવ્યા આશ્રમમાં. બાપુ આમાં કઈક વાંધો છે. વાંધો શું છે? બાપુને ખબર હતી કે આ કૂતરામાંથી આને કન્વર્ટ કરી છે. બાપુને થયું કે આ ગાય બનાવી તો સ્વભાવનો છેડો. ઠીક છે, આ પશુ યોનિમાં છે એટલે સ્વભાવ નહીં છોડો, આને મનુષ્ય બનાવો. અંજલિ નાખી અને રાજકુમારી જેવું રૂપ આપ્યું. સ્વર્ગની અપ્સરાઓ ભૂલી જાય એવું સુંદર સ્વરૂપ. ત્યાં એક દિવસ રાજા નીકળ્યા ત્યાંથી. રાજા કે બાપુ તમે સાધુ સંન્યાસી તમારા આશ્રમમાં આવી સુંદર સ્ત્રી, આ સ્ત્રીઓ આશ્રમમાં હારી ન લાગે, આ રાજાના મહેલમાં હારી લાગે. સાધુ કે ઉપાડ. લઈ ગયા રાજા, આખો નવો મહેલ તૈયાર કરાવ્યો 4 માળનો. રોજ રાતે રાજા આવે મહેલમાં જોવે, દીવા બુજાઈ ગયા છે બધા. તો એલો જે દીવા કરવા વાળો નોકર હતો ને એને બોલાવ્યો. એ કે તું ચોરી કરવાનું ચાલુ કર્યું છે મહેલમાં? બોલો કે અમે કેટલી પેઢીઓથી તમારી સેવા કરવી છે, કોઈ દી અમારી કમ્પ્લેન આવી નથી તો દીવા કેમ નથી જગતા? બોલો કે બાપુ કાલ પાક્કું કારણ લઈને આવું. મહેલમાં દીવા પ્રગટાવ્યા અને પછી એ ન્યા સંતાઈ ગયો, એમાં છુપાઈ ગયો અને જોયું તો આ પટરાણી ઉતર્યા હેઠા હેને, અને એક એક કોડિયામાંથી મંડ્યા ઘી પીવા. આ બોલો કે વાંધો ઘરમાં છે અને આવડા વાંક આપણી ઉપર નાખે. રાજાને બોલાવ્યા તરત. એ ક્યાંથી ગોતીને લાવ્યા? રાજાએ જોયું આ તો હું રૂપ જોઈને લઈ આવ્યો પણ આમાં ગુણ તો કઈ છે નહીં. એ નહીં મધ્ય રાત્રિએ લાવી અને બાપુના આશ્રમમાં મૂક્યા. બાપુ કે શું તકલીફ થઈ? તલાક. બાપુને ખબર હતી આમાં લાંબો પૂછાય નહીં. બાપુ કે ઓકે, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે, કાંઈ વાંધો નહીં, મૂકી દો. પછી એને પાછી અંજલિ નાખી કૂતરી બનાવી અને એ સમયે એ સાધુની આંખમાં આંસુ આવી ગયા. એ કે સાધુઓનો સ્વભાવ કરુણા, મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંથી રાજકુમારી બનાવી, છતાં તે તારો સ્વભાવ ન છોડ્યો. અહીં સુધી તો આપણે બધાએ સાંભળ્યું હતું, હવે આગળની કથા સાંભળો. કૂતરીને વાણી આવી મનુષ્યની અને એ વાણીમાં એ કૂતરી બોલી, એ કે તમે એક સાધુ છો અને સાધુ થઈને તમે તમારો સ્વભાવ ન છોડ્યો, તમારા જ આશ્રયમાં હું રહી, તમારા આશ્રમમાં તમારું જ ઉચ્છિષ્ટ ખાધું છે મેં, તો પછી હું મારો સ્વભાવ કેમ છોડું? સાધુએ પૂછ્યું, પણ તારે સ્વભાવ બદલવો પડે, કારણ કે તું પશુ યોનિમાં હતી અને કૂતરાનો સ્વભાવ સારો ન કહેવાય. ત્યારે એ કૂતરીના રૂપમાં બહુ સુંદર જવાબ આપે કે તમે મને કૂતરીમાંથી ગાય બનાવી તો તમારા ચરણોથી દૂર થઈને હું ભરવાડના ઘરે વહી ગઈ, તમે મને ગાયમાંથી રાજકુમારી બનાવી હું રાજાના ઘરે વહી ગઈ, પણ મેં મારો સ્વભાવ એટલે ન છોડ્યો કારણ કે કૂતરીનો સ્વભાવ જો મેં રાખ્યો એટલે મને તમારા જેવા સંતોનું ચરણ પ્રાપ્ત થયું છે. એટલે તમે ભલે મારા સ્વરૂપ બદલ્યા પણ મારો સ્વભાવ મેં ન છોડ્યો, કારણ આ જ સ્વભાવથી તો તમારા જેવા સંતોનું ઉચ્છિષ્ટ પ્રાપ્ત થાય છે. એમ આ નાગર જાતિમાં હતા પણ ઊંધા ઈર્ષાળુ. કે છે નિમ્ન મીઠી હોય સિંચો ગુડ ઘીવસો, લીમડાનો છોડ હોય એમાં તમે રોજ ગોળનું પાણી નાખો, ઘી નાખો અને એ લીમડો જ્યારે મોટો થાય એનું એક પાંદ કે ડાળી તોડીને ચાખો તો એ કડવું જ લાગે, એમાં મીઠાશ ન આવે ક્યારેય. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, ભગવાનના ભક્તોની જો કૃપા થાય ને તો સ્વભાવ બદલે, નહીતર મર્યા છતાંય સ્વભાવ ક્યારેય ન બદલાય. એમ વેશ્યા ઉપર સત્સંગનો રંગ ચડી ગયો પણ બુદ્ધિમાન જે નાગર જાતિના બ્રાહ્મણો હતા ન ચડ્યો. બહુ પ્રયાસ કરવામાં આવ્યો કે આ લોકો સુધરે સુધરે, કોઈ સુધારો નહીં. ત્યારે કબીરજી એક બહુ સુંદર વાત લખે છે, કહા ભયો એક સંગ રહે જડ સ્વભાવ નહીં જાય, ફૂલ પાત એક ડાર મેં કસ નહીં પાત બસાય. વ્યક્તિ ગમે એવી સંગતિમાં સાથે રહે પણ જેને પોતાનો સ્વભાવ નથી બદલવો ને એ સ્વભાવ નહીં બદલે ક્યારે. તમે જુઓ વૃક્ષોની ડાળી ઉપર ફૂલ અને કાંટા બે એક સાથે જ રહે છે, પણ એક એ જે ફૂલ છે એ ભગવાનના ચરણોમાં ચડે અને કાંટાથી લોકો વાડ બનાવે. બે એક જ ડાળી ઉપર હોય હે ને, ક્યારેક ક્યારેક તો એવું બને કે ફૂલ અને કાંટા બે એક જ ઓલામાં હોય, છતાં કાંટા ક્યારેય પોતાની કઠોરતા છોડતા નથી, ફૂલ ક્યારેય પોતાની સુગંધ છોડતું નથી. નિત પ્રતિ દર્શન સાધુ કે નિત ઉઠી ઉત્તમ સંગ, તુલસી કોન વિયોગ તે લગત ન હરિ કો રંગ. તુલસીદાસજી લખે છે કે રોજ કોઈ સાધુના દર્શન કરતા હોય અને રોજ ઉત્તમ ભક્તોનો સંગ કરતા હોય અને એ વ્યક્તિને ભક્તિનો રંગ ન ચડે એવું ક્યારેય બને નહીં. પણ ગોસ્વામીજીના મનમાં થયું કે નહીં, કળિયુગની અંદર કાંઈ પણ સંભવ છે. તરત બીજી ચોપાઈમાં કહે છે, મન તો રમે સંસાર મેં, મન સંસારમાં રમતું હોય, તન હે સાધુ સંગ. પ્રવચનમાં ક્યારેક સાંભળ્યું ને સાધુ સંગ કરવો જોઈએ, ભક્તોની સંગતિ કરવી જોઈએ. તો શરીર તો સાધુઓને વચ્ચે લાવીને મૂકી દે, 100 સાધુઓ બેઠા હોય ને એની વચમાં બેઠો હોય, આપણને એમ લાગે પરમ વૈષ્ણવ આજ છે. મન રમે સંસાર મેં, તન સાધુ કે સંગ, તુલસી યહી વિયોગ તે નાહી લાગે હરિ રંગ. આવો જેનો સ્વભાવ છે ને એને ભક્તિ ક્યારેય ન ચડે, બહારથી ભલે દેખાતા હોય હે ને. આ બહુ મોટા વૈષ્ણવ છે, 500 લોકો પ્રણામ કરતા હોય, પણ મન ક્યાં છે એનું? જેનું મન સાધુઓના ચરણમાં નથી એને ભક્તિ ક્યારેય લાગતી નથી. ભલે ગમે એટલા પ્રવચન, અમુક હોય ને 10-10, 15-15, 20-20 વર્ષથી પ્રવચન સાંભળતા હોય, છતાં એઝ ઇટ ઇઝ. પ્રભુપાદજીએ ગીતા લખી ને ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે, એને ઇંગ્લિશમાં નામ આપ્યું એઝ ઇટ ઇઝ. તો આવડાણે નક્કી કર્યું, પ્રભુપાદજી એઝ ઇટ ઇઝ આપ્યું છે તો આપણે એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે. એમ સત્સંગ થાય કીર્તન થાય બદલાવાનું નહીં, એઝ ઇટ ઇઝ મૂકી દીધા. એમ આ લોકોએ એનાથી વિશેષ મોટું ષડયંત્ર કર્યું. રોજ રાજાને કાનમાં વાત નાખ્યા કરે, રોજ વાત નાખે. તમે જુઓ કોઈ વ્યક્તિની નિંદા એક વાર સાંભળો, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પછી રોજ એનું સાંભળો ને તો એ વ્યક્તિ પ્રત્યે તમને સ્વાભાવિક નિંદા થવા માંડે. ભલે તમે એને ઓળખતા ન હોય, તમે એને મળ્યા ન હોય, તમને કાંઈ ખબર ન હોય, પણ રોજ તમને કોઈક આવીને એમ કહે ને કે ધીરુભાઈ અંબાણીના છોકરા બહુ ખરાબ. બોલો એક મહિનાની અંદર તમે એ ધીરુભાઈ છોકરાને ગાળ્યું દેતા હો, તમારે એને કાંઈ કોન્ટેક્ટ નથી. આ સ્વભાવ છે શ્રવણનો. તમે વિચાર કરો શાસ્ત્રની અંદર વારંવાર એવું શું કામ કહે છે કે ભગવાનની કથા સાંભળો, ભગવાનની કથા સાંભળો, ભગવાનની કથા. એટલા માટે કે વારંવાર જો ભગવાનના વિષયમાં શ્રવણ કરવામાં આવે તો હૃદયમાં ભગવાન આવે. પણ આપણે સાંભળવી છે ગામનો કચરો, એટલે આપણા મનમાં કચરા છે ને ગમે એટલી કથાઓ નાખો. ઘડી કરે પેલી મૂર્તિ વાળું સાંભળ્યું હતું ને કાલે, એક કાનમાં દોરો નાખો નાની પાછ બારે. અમારે સંજય પ્રભુ કહેતા ઈ કે પ્રભુજી ઇસ્કોનમાં, સંજયભાઈ નવાગામ ઈ મારા પહેલા શ્રોતા છે, મેં જયારે માઇક હાથમાં લીધું ત્યારે પહેલી વાર ઈ મને સાંભળવા આવતા, અને ત્યારથી એક માળા કરે છે, હજી એક જ કરે છે. એ પ્રભુ તમે પ્રગતિ કેમ નથી કરતા? પ્રભુજી કે બસ ઈ કે અમે ઈ કે તમે કાલે ઓલી કથા નો જ કીધી, આને પછી દોરો નાખે આને પછી બહાર નીકળે, અમે એક કોટી વાળા છે. ઈ કે સાંભળ્યું ઘણું, માળામાં પ્રગતિ ન થઈ. અને હવે એને મેં કીધું છે કે હવે જો માળા નહીં વધારો ને તો દિવ્યમમાં બીજી વાર પ્રોગ્રામ નહીં થાય. એટલે દિવ્યમ પરિવારને જો પ્રોગ્રામ કરવો તો તમારે સંજયભાઈ ને કહેવાનું માળા વધારો તો અહીંયા પ્રવચન થશે બીજી વાર. ખેર આવી રીતે બધા લોકોએ રાજાને મનમાં નિશ્ચય કરાવી દીધો કે નરસિંહ મહેતા છે એ જાદુગર છે. ઈ કે રોજ જાદુ કરે છે કે આપણા ગામનું જે મંદિર છે એ મંદિરમાં દામોદરજીના ગળામાંથી હાર નીકળી અને નરસિંહના ગળામાં જાય છે, અને આ વાત જ્યારે સ્ત્રીઓ જોવે છે ને તો એની પાછળ લટ્ટુ થઈ જાય છે. રાજાને વિચાર થયો કે આવો જો વ્યભિચાર ફેલાવતા હોય તો આને બંધ કરવો જોઈએ. રાજાએ મહેતાજીને બોલાવીને કીધું, જો આટલા બધા લોકોએ તમારી સામે કમ્પ્લેન કરી છે, તમે આ વાતને સાબિત કરો કે ભગવાન તમને હાર પહેરાવે છે, નહીતર તમને દંડ આપવામાં આવશે. અને ઓલા પાછું હું કીધેલું વારે ખબર છે, ઈ કે આ નરસિંહ છે ને રોજ ખાચા દોરાની માળા પહેરાવે, એટલે હું છે જલ્દી ભગવાનના ગળામાંથી તૂટી જાય અને એના ગળામાં આવીને પડી જાય. રાજાએ કીધું જે હોય દલીલ, એક રાત્રિનો સમય, આવતીકાલે બ્રહ્મ મુહૂર્ત સુધીમાં જો મહેતાજી પોતાને સાબિત નહીં કરી શકે તો એને દંડ આપવામાં આવશે. મહેતાજી કે કાંઈ વાંધો નહીં, રાજ દરબારમાંથી ઘરે ગયા. રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો. બ્રાહ્મણે કીધું કે મેં સાંભળ્યું છે તમે ભક્ત વત્સલ દયાળુ છો, મારી પુત્રીના વિવાહ કરવા છે, 60 રૂપિયાની જરૂર છે. મહેતાજી કે તમે ઉભા રહ્યો, હું હમણાં ક્યાંકથી ઉછીને લાવીને આપું તમને, વેની પાસે તો હતા નહીં. બધા વેપારી પાસે ગયા ને કીધું તમારે ક્યાં ધંધો હાલે, તમારે ક્યાંય ઓફિસ નથી, તમે પાછા ક્યાંથી આપશો. પણ એક ધરણીધર નામના એક શેઠ હતા, એને નરસિંહ મહેતા ઉપર વિશ્વાસ, વિશ્વાસ પાકો પણ વ્યવહારનો એટલો પાકો. મહેતાજીને કે જો તમને પૈસા આપો પણ સામે કઈ ગીરવે મૂકો તો, તમારી ઉપર વિશ્વાસ મને છે પણ છતાં પૈસામાં હું કઈ કન્સિડર કરતો નથી. મહેતાજી કે જો મારો જે કેદાર રાગ છે ને એ મને પ્રાણ કરતા વધારે પ્રિય છે અને બહુ મૂલ્યવાન છે, અને એનાથી જ હું ભગવાનને બોલાવું છું, એ હું તમારે ત્યાં ગીરવે મૂકી દઉં છું, અને જ્યાં સુધી હું છોડાવવા ન આવું ત્યાં સુધી હું કેદાર રાગ નહીં ગાઉં. તો આ લોકોને થયું કે આ તો સોનામાં સુગંધ પડી, ઉત્તમ કામ. 60 રૂપિયા લાવી બ્રાહ્મણને આપ્યા. મહેતાજી કે બનવા કાળ ઘટના આજે જ આ ઘટના બનવાની હતી. રાત્રિનો સમય થયો, રાજાએ મહેતાજીને બોલાવ્યા અને બોલાવીને કીધું કે ભજન ગાવા બેસો. દામોદરજીના મંદિરને બહારથી તાળું મારવામાં આવ્યું, ભગવાનને અંદર બંધ કરવામાં આવ્યા, અને આખું જૂનાગઢ રાજા સહિત બધા લોકો ત્યાં ઉપસ્થિત છે, અને મહેતાજીએ ભજન ગાવાનું ચાલુ કર્યું. એક પછી એક ભજન ગાય, અલગ અલગ રાગમાં, પણ કેદાર રાગ ગાતા નથી. મહેતાજીના જે ચાહકો હતા એને થયું કે મહેતાજી આમ કેમ કરે છે, રોજ કેદાર રાગ ગાય છે, તરત માળા આવે છે, અને આજે જયારે એ ગાવાનો, આજે ખરો કસોટીનો સમય છે, મહેતાજી રાગ ગાતા નથી. ભક્તો ચિંતામાં, ઓલા લોકો તો આનંદમાં કે હમણાં સૂર્યોદય થશે અને આને દંડ મળશે. ભગવાન વૈકુંઠ ની અંદર વિચાર કરે છે કે આજે મારો ભક્ત બરાબર ફસાણો છે, અને ભગવાનને થયું કે જો બહુ મોડું કરશું તો એ તકલીફ થશે. તો ભગવાને એના પ્રમાણે યોજના બનાવી, અને ધીમે ધીમે આ બાજુ સવાર પડવાનો સમય, અને નરસિંહ મહેતા અંતિમ ભજન ગાય છે, છેલ્લું ભજન. આમ તો એને આખી રાત અનેક પદો ગાયા, પણ અંતિમ ભજનમાં પછી છેલ્લે તો ભક્તની ધીરજ તૂટી, મહેતાજીનો મગજ ગયો. મહેતાજી એક બહુ સુંદર ભજન ભગવાનને કહે છે કે કબીરો તારો લાગે છે બાપ. એ કે બોલો, એક ભક્ત કબીર થયો, ઈ શું તારો બાપ લાગે છે, કે બાલદ લાયો આપું હી આપ, કે તમે એને તુલસી પત્ર લાવીને આપી દીધું તું રામાનંદ સ્વામીની સામે. કે શબરી તારી લાગે છે માય, લાગે છે કે શબરી તારી માતા છે, તાકો જૂઠા વનફલ ખાય, એટલે તો જંગલમાં જઈને એના એઠા બોર ખાધા તે. હવે ભગવાનને તુકારે સીધું, હે ને, આ પદોની રચના છે જો. કબીર તારો બાપ લાગે છે, શબરી તારી માં લાગે છે, કે તું એને ત્યાં જઈને તરત મદદ કરે છો. કર્મા તારી કાકી થાય, હે ને, જગન્નાથપુરીમાં કર્માબાઈ હતી એ તારી કાકી છે, કે તાકી ખીચ બિના સુધી ખાય, ખીચડી કેમ બનાવી ભાન નહોતું, હે ને, દાંતણ મોઢામાં રાખીને અને તપેલું ધોયા વગર ખીચડી તો એના ઘરે રોજ ખાવા જતો હતો. જાદવ કુળનો રાજા થયો, યાદવોએ તને મથુરામાં રાજા બનાવ્યો અને તોય તને એટલી બુદ્ધિ ન આલી કે ક્યાં ખાવાની નહીં, વિદુરજીના ઘરે જઈને તું ભાજી ખાવા ગયો હતો. અજામિલ તવ કુટુંબી જાન, અને ઓલો અજામિલ ઈ તમારો કુટુંબી છે, કે તાકો તું જો દિયો વિમાન, એની હાટુઠેઠ વૈકુંઠ થી વિમાન મોકલ્યું અહીંયા હરિદ્વારમાં લેવા છે ને ભાગવતના 6ઠ સ્કંદમાં. એ અજામિલ કુટુંબી છે તમારો, તે જયારે યાદ કરે તમે એને હાટુ વિમાન મોકલો છો. એ જે ગણિકા તારી ગોતી નો હોય, અને મથુરામાં ગયા હતા અને ઓલી કુબજા ઈ તમારા ગોત્રની, ઈ તમારા કઈ કુળની છે, કે એને રૂપિયા આપ્યું અને કહે છે તાકો શીશ નવાયો, અને પાછા હાથ જોડીને એને પ્રણામ કરીને ઉભા રહ્યા. તુમકુલ ઘાતીન માતુલ આપ, કૃષ્ણ તું છે ને સૌથી મોટો કુળ ઘાતક છો. કોઈ વ્યક્તિ મારે પોતાના દુશ્મનને, તે તારી માસીને મારી નાખી. માસી એટલે માતાનું કદાચ મૃત્યુ થાય ને તો માસી છે એ માતાનો પ્રેમ આપી અને બાળકોને મોટા કરે, અને એને તો 6 દિવસ નહોતો ત્યારે મારી નાખી. કુળનો ઘાતક તો તું પહેલેથી છો. અને બીજું મામાને માર્યા હે ને, માં વત્તા માં, માતાનો જે ડબલ પ્રેમ આપે મામાને જ ઉપાડી લીધા 11 વર્ષની ઉંમરમાં. કે છે તુમકુલ ઘાતીન માતુલ આપ, તારો મુખ દેખ્યાનો પાપ, તારું કોઈ મોઢું જોઈ લે ને તો એને પાપ લાગે. અદ્ભુત આ અંતિમ પદ મહેતાજી ગાઈ રહ્યા છે, બહુ સુંદર. કે છે કૌરવ પાંડવ મારી લડાયે, એટલે કૌરવ અને પાંડવ બે ને હરખું જ હાલતું હતું. યુધિષ્ઠિરે ના પાડી હતી મારે રાજગાદી નથી જોતી, તું એના ઘરે જઈને હળી કરવા ગયો હતો કે ના ના યુદ્ધ કરો હે ને, ઓલી દ્રૌપદીના વાળ બતાવ્યા, ભીમની પ્રતિજ્ઞા બધું યાદ કરાવીને યુદ્ધ કરાવ્યું. ગર્ભ પરીક્ષિત ભયે પાંડવ કૌરવને લડાવ્યા અને પાછો પરીક્ષિતને બચાવવા ગયો. હવે પરીક્ષિત ઉપર સંકટ હું કામ આવ્યું? આ બે નું યુદ્ધ થયું એટલે, નહી તો અશ્વત્થામાને શું તકલીફ હતી પરીક્ષિત મહારાજથી? એ કે બધું કર્યું અને થે હરિશ્ચંદ્ર શિવિર દુઃખ દયો. અને કે હતા પેલા એક રાજા, થે નો મતલબ ગુજરાતીમાં, એક હતા પેલા રાજા હરિશ્ચંદ્ર, અને એને દુઃખ આપવામાં કઈ બાકી રાખ્યું? રાજ્ય છોડાવી દીધું, કાશીઓની બજારમાં ભટકાવી દીધા. કહે છે હવે વામન બલિ ધન લયો, અને વામન બની ગયા નાના એવા બાળકના રૂપમાં આપ્યા. ઓલા વામનને, ઓલા બલિ મહારાજને કે મારે 3 ડગલા જ જોતા છે. બલિ મહારાજ કે 3 ડગલા મારા અસુરોથી મપાવું, મોટા આપું તમને, કારણ કે તમારા ડગલા તો આવડા આવડા છે નાના નાના હે ને. વામનના રૂપમાં કે બસ એ જ જોતા છે 3, અને ડગલા ભર્યા ત્યારે હે ને. એટલે છેતરવામાં તો એ કે તું પહેલેથી એક્સપર્ટ છો. તેરે અવગુણ કહલો કહો, તારા અવગુણને જો કહેવા જાવ ને તો બીજી રાત મારે આઈના વ્યતીત થઈ જાય. કે છે વિપદ પરી પદ ગહો, અને જયારે જયારે ભક્તોને ભીંગ પડે ને ત્યારે તું ભાગી જાશો. અને આવી રીતે જયારે અંતિમ ભજન દ્વારા ભગવાનને પ્રાર્થના કરી, વૈકુંઠથી ભગવાન ઉઠી ને ભગવાને વિચાર્યું કે હવે તો આની રક્ષા કરવી પડશે. ગયા ધરણીધર મહેતાના ઘરે, કારણ કે મંગળા આરતી ન કરવાની હોય એ તો હોતા હોય. દરવાજો ઠપકાર્યો તો એ ધરણીધરને બે પત્ની હતી, એમાં જે મોટી પત્ની હતી ને એ પૂર્ણ ભગવાનની ભક્ત. અને વારી ઘડીએ નરસિંહ મહેતાને કીધા કરે કે મેં સાંભળ્યું છે કે તમને ભગવાનના દર્શન થયા છે, મને દર્શન કરાવો ને. તો મહેતાજી કે એક દિવસ ભગવાન તારી ઉપર કૃપા કરશે. તો ઓલા શેઠ તો હુતા હતા, તો શેઠે હુતા હુતા એની જે મોટી પત્ની હતી એને કીધું દરવાજો ખોલો. દરવાજો ખોલ્યો અને મહેતાજીને જોયા, દંડવત પ્રણામ કર્યા ચરણોમાં અને કીધું અત્યારે તમે અહીંયા? તો એ કે હું પૈસા લઈને આવ્યો છું, મારે મારો જે ઓલો કાગળ છે એ પાછો જોતો છે. ધરણીધર શેઠને કીધું, તો એને સુતા સુતા કીધું એની પત્નીને 60 રૂપિયા રોકડા ગણીને લઈ લ્યો, વ્યાજના ઉપરથી 5 રૂપિયા, કુલ 65 રૂપિયા લઈ અને કાગળ જે તિજોરીમાં પડ્યો છે એ મહેતાજીને આપી દો. શેઠ તો ઓઢીને હોઈ ગયા અને વલી સ્ત્રીએ 65 રૂપિયા ગણી, તિજોરીમાં મૂકી અને કાગળ લઈ મહેતાજીના હાથમાં આપ્યો. અને એ જ સમયે ભગવાનને યાદ આવ્યું કે મારા ભક્તએ આને વચન આપ્યું છે હે ને. ભગવાન કહે છે હું મારા ભક્તનું વચન ક્યારેય તોડતો નથી. અને મહેતાજી આને કીધું તું તને એક દિવસ ભગવાન દર્શન આપશે. ભગવાન એને લઈ ગયા રસોડામાં, કારણ કે એને પાછો બધા હુતા હતા. અને રસોડામાં લઈ જઈને ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ઓરિજિનલ સ્વરૂપ જે હતું એની સામે પ્રગટ કરી દીધું. હવે એક તો ઓલી ભક્ત બિચારી માંડ માંડ ભજન કરતા શીખેલી, હવે એને શું ખબર પડે ભગવાનની સામે શું કરવું જોઈએ? કાંઈ શબ્દો મુખમાંથી નીકળે નહીં, બસ ખાલી ભગવાનના રૂપને જોતી રહી. તો એના મનમાં અચાનક વાત્સલ્ય ભાવ પ્રગટ થયો અને વિચાર કર્યો કે મારે ભગવાનને સવારમાં બાલ ભોગ લાગે, મારે ભગવાનને ભોગ લગાવવો છે. દૂધ બહુ સુંદર દૂધ તૈયાર કર્યું, ભગવાનને ભોગ લગાવ્યો. ભગવાને કીધું જયારે આટલા હૃદયથી મને આપી રહી છે, પૂતના તો 20 લઈને મને દૂધ આપવા આવી હતી, છતાં મેં એને માતાની ગતિ આપી, આણે તો સાક્ષાત બહુ સુંદર દૂધ પ્રસાદ મારા માટે તૈયાર કર્યો છે, બાલ ભોગ મને લગાવ્યો છે, એટલે હું આને મારો પ્રેમ આપીશ. ભક્તો, ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણએ ધરણીધર શેઠની પત્નીને આલિંગન આપ્યું, અને એવું આલિંગન આપ્યું ભક્તો કે એના હૃદયમાંથી ભક્તિની પ્રેમની ધારા વહેવા માંડી, અને જેમ સત્યવતી ના શરીરમાંથી પરાશર મુનિના સંગથી જેમ સુગંધ નીકળી, એમ આ ધરણીધર શેઠની જે મોટી પત્ની હતી એના શરીરમાંથી કમળની સુગંધ નીકળવા માંડી. ભગવાને કીધું કે હવે હું જાઉં, ત્યારે એને કીધું કે પ્રભુ થોડો સમય રોકાઈ જાઉં. ભગવાન કે જો હું અહીંયા રોકાઈશ ને તો ઓલા ભક્તનું માથું ઉડી જાય, અહીંયા મહેતાજીને બચાવવાના છે, ત્યારે કહ મને. અને કઈ સ્ત્રી ચાહે કે સાક્ષાત ભગવાન પોતાના ઘરે ઉભા હોય અને ભગવાનને કહે કે તમે જાઓ. છતાં ભગવાનને વિદાય કરી અને બહુ પરમ પ્રસન્ન થઈ, એ તો ભગવાનના એ સ્વરૂપનું ધ્યાન કરતી રહી, અને આ બાજુ ભગવાન દેવાનો આવ્યા, અંતરિક્ષમાંથી એ કાગળ નીચે પાડ્યો સીધો મહેતાજીના ખોળામાં, અને મહેતાજીએ વાંચ્યું કે જે થયું એ કેદારરાગ છૂટી ગયો છે, અને અંતિમ કેદારરાગનો આલાપ કરે, હજારો લોકોને જોતા આખું જુનાગઢ ઉભા ઉભા જોઈ રહ્યા છે. મંદિરનું તાળું તૂટી ગયું, દરવાજા ખુલી ગયા, દામોદરજીના ગળામાંથી હાર નીકળી અને મહેતાજીના ગળામાં આવી ગયો. આટલું તો થયું, પણ બધા લોકોએ જોયું કે મંદિરના ગર્ભગૃહમાં એટલો પ્રકાશ, એટલો પ્રકાશ, બધા લોકોની આંખો અંજાઈ ગઈ, કોઈને ખબર ન પડી શું થઈ રહ્યું છે. તો જ્યારે આટલો મોટો પ્રકાશ જોયો ત્યારે થોડી વાર પછી ધીમે ધીમે એ મંદિરમાંથી ભગવાન શ્રી કૃષ્ણ બહાર આવ્યા. જે દામોદરજી મૂર્તિના રૂપમાં હતા એ જ દામોદરજી સ્વયં પ્રગટ થઈ અને ચાલતા ચાલતા મંદિરની બહાર આવ્યા. એક બે વ્યક્તિની સામે નહીં, આખું જુનાગઢ 700 નાગર બ્રાહ્મણોના ઘર અને રાજા રાવ મંડલ આ બધા ભગવાનને જોઈ રહ્યા છે. ક્યારેક ક્યારેક જે લોકો ભગવાનને નિરાકાર માને છે ને, ભગવાનનું રૂપ નથી માનતા, અને આપણા ઘણા એ છે ઓલા બુઢાઓ, એને ખબર નહીં કોનું સાંભળી આવ્યા છે, એ કે હું મંદિરે જાઉ છો તમે, પથ્થરમાં મૂર્તિ, પથ્થરમાં ભગવાન છે, હે ને. અને લોકો અમુક કહેવત આપે છે, કઈક બોલે છે ને, પથ્થર પૂજે ભગવાન મિલે તો મેં પૂજું પહાડ. હે, પથ્થરને પૂજવાથી ભગવાન મળે નરસિંહ મહેતા સાબિત કરી રહ્યા છે. એક વ્યક્તિની સામે નહીં, હજારો વ્યક્તિની સામે. ભગવાન યત્ર તત્ર સર્વત્ર છે, પણ ગમે એ પથ્થરમાંથી ભગવાન પ્રગટ થાય જો એમાં પ્રેમ હોય ને તો. એટલે શિવજી કહે છે ને માનસમાં, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમે તે પ્રકટ હોય મેં જાના. ભગવાન પ્રગટ થાય પ્રેમ હોય તો. કહેવાય છે કે ભગવાન બધા લોકોને જયારે દર્શન આપી દીધા, અંતે મહેતાજીની પાસે આવીને કીધું, મહેતા બોલો શું વરદાન ચાહો છો? મહેતાજી કહે છે, પ્રભુ બહુ સંકટો જીવનની અંદર આવ્યા, તમારી કૃપાથી બધા પૂર્ણ થયા, પણ હવે મારી ઈચ્છા નથી કે આ ભૌતિક જગતમાં હું રહું, મને અહીંથી લેતા જાઓ તમારી સાથે, કારણ કે તમારા ચરણોની રજ વગર એક ક્ષણ હવે હું વ્યતીત નહીં કરી શકું. ભગવાન નરસિંહ મહેતાને એના પૂર્વજન્મની કથા સંભળાવે, જે કથા આપણે પ્રથમ દિવસે સાંભળી, કે નરસિંહ મેં તને જયારે આશીર્વાદ આપ્યો, તું જયારે મુચકુંદના રૂપમાં હતો, મેં તને કીધું જુનાગઢમાં તારો જન્મ થશે, અને એ મુચકુંદ ગુફા આજે જુનાગઢમાં છે જ્યાં કાળિયવનને બાળીને ભસ્મ કરવામાં આવ્યો હતો. ભગવાન કહે છે, મારા જ આશીર્વાદ વરદાનથી તું અહીંયા આવ્યો છો, તારો પૂર્વજન્મ તને યાદ નથી, પણ એમાં મેં તને એક વાત કીધી હતી, અને ભાગવતમાં આ શ્લોક લખ્યો છે જેમાં ભગવાન મુચકુંદ મહારાજને કહે છે કે તમારે પૃથ્વી ઉપર જઈ મારી ભક્તિનો પ્રચાર કરવાનો છે. ભગવાને કીધું કે તારે હવે વધારે સમય નહીં, 5 વર્ષ આજથી લઈ અને 5 વર્ષ તારે આ પૃથ્વી ઉપર રહેવાનું છે, અને એ સમયમાં 2 કાર્ય કરવાના છે. એક તો અત્યાર સુધી તે જે મારી ભક્તિ કરી એને કાવ્યના રૂપમાં લખો, એને પદના રૂપમાં લખો, નવા પદોની રચના કરો, અને બીજું આ વૈષ્ણવ તિલક, વૈષ્ણવ માળા અને હરિનામનો આ આખા સંસારની અંદર પ્રચાર કરો. આ 2 આદેશ ભગવાને નરસિંહ મહેતાને આપ્યા અંતમાં, અને પછી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ભગવાનના એ વચનને મનમાં યાદ રાખી અને મહેતાજીએ ખૂબ પ્રચાર કર્યો, ખૂબ પ્રચાર કર્યો. ભક્તો, સંતો એવું કહે છે કે ગુજરાતની અંદર જો ભક્ત નરસિંહ મહેતા ન થયા હોત ને તો વાસ્તવમાં ગુર્જરે જીર્ણતામ ગતા હતું. કારણ કે ગુજરાત ભક્તિમાં અપવિત્ર હતું, ઝીરો હતું, કોઈ વૈષ્ણવ નહીં ગુજરાતમાં. પણ નરસિંહ મહેતાના રૂપમાં ભગવાને પોતાના સેનાપતિને મોકલ્યા, ગુજરાત પવિત્ર થયું. પણ ત્યાર પછી એક બીજા સેનાપતિ ભગવાને મોકલ્યા. જો ભગવાન સેનાપતિ ક્યારે મોકલે જાણો છો? જ્યારે યુદ્ધ બહુ મહાભયંકર હોય, કોઈ કિલ્લાને તોડવાનો હોય ને, ત્યારે સેનાપતિની જરૂર પડે. બાકી તો પેલા સામાન્ય યોદ્ધાઓ લડતા હોય. એટલે રામાનંદ સાગરની સિરિયલમાં જોવો ને, એટલે આદેશ આપે આક્રમણ, તો એટલે મંડે દોડવા બધા, એટલે પાયદળ સૈનિકો હોય. ઈ લોકો કિલ્લો ન તોડીએ કે? કિલ્લો તોડવા માટે એક મજબૂત યોદ્ધાની જરૂર પડે. ભગવાને જ્યારે વિચાર કરે, કળિયુગનો પ્રચાર થઈ ગયો છે, કળિયુગનો બહુ પ્રસાર થઈ ગયો છે, ત્યારે પોતાના સેનાપતિઓને મોકલે છે. તો એક તો ગુજરાતને પાવન કરવા સ્પેશિયલ મુચકુંદ મહારાજના રૂપમાં નરસિંહ મહેતાને જૂનાગઢમાં પ્રગટ કર્યા, અને થોડા જ સમય પહેલા ભક્તિ વેદાંત સ્વામી નામના એક સેનાપતિને મોકલ્યા, જેના કારણે આપણને અહીંયા અત્યારે સત્સંગ પ્રાપ્ત થઈ રહ્યો છે. પ્રભુપાદજી કૃષ્ણના સેનાપતિ હતા. કારણ કે ભગવાને જોયું આટલો મોટો કળિયુગ વ્યાપ્ત થઈ ચૂક્યો છે, અને આ લોકોને જો ભક્ત બનાવવા હોય તો આવા નાના મોટા ભક્તો એ પરિવર્તન નહીં થાય. કારણ કે ગુજરાત વાળાએ નરસિંહ મહેતાના ભજન ગાવામાં કઈ બાકી જ નથી મૂક્યું. જેટલી સીડી કેસેટ જોતી હોય મળે મહેતાજીના ભજનની, પણ આચરણ એ કઈમાં ન મળે. ગાય બહુ, ગરખ મારું ગોપીચંદન ને તુલસી હેમનો હાર ક્યારેક નાખો જ ખરા ગળામાં, બહુ ગાય. તુલસી હેમનો હાર તો ક્યારેક પહેરો ને, ગરખ મારું ગોપીચંદન ક્યારેક લગાવો તો ખરા, ત્યારે પંક્તિઓ સાર્થક થાય. તો મહેતાજી વયા ગયા, ઘણો સમય વીતો. ભગવાનને થયું કે હજી એક સેનાપતિની જરૂર છે. અને જ્યારે જ્યારે કળિયુગ પોતાના પૂર્ણ રૂપમાં પ્રસારિત થશે, પ્રભુપાદજી જેવા સેનાપતિઓ અહીંયા ભગવાન મોકલતા રહેશે. શા માટે? આપણી જેવા વૈષ્ણવોને સહાય કરવા માટે. અને જુઓ, ઇસ્કોનથી પ્રભુપાદજીએ પ્રચાર કર્યો, અને એવો પ્રચાર કર્યો ભક્તો, તમને એક એક સત્ય વાત કરું કે જ્યારે જ્યારે અમે પ્રવચન કરવી કે પ્રવચન પહેલા કોઈના ઘરે જઈને, તો લોકો અમારા બહુ વખાણ કરે. તમે પ્રભુજી બહુ સારું બોલો છો, નાની ઉંમરમાં આટલું જ્ઞાન તમને, પણ આ બધું જ્ઞાન હું અહીંયા જે બેઠો છું, આ બધાની પાછળ જો કોઈનો હાથ છે ને ભક્તો, ઈ છે એસી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદજીનો. કારણ પ્રભુપાદજી આ ભાગવત અને ગીતાને એવું સરળ કરી નાખ્યું, એવી સરળતાથી આપ્યું કે કોઈ પણ વ્યક્તિ પ્રભુપાદજીના પુસ્તકોને વાંચે, એ ભક્તિના તત્વને સમજી જાય, જે મોટા મોટા સંન્યાસીઓ નથી સમજી શકતા. કાશીની અંદર જઈને તમે કોઈને પૂછો વેદોનો સાર શું છે, હજી સુધી લોકોને ખબર નથી પડતી. પણ ઇસ્કોનના 5 વર્ષના બાળકને પૂછો વેદોનો સાર શું છે, એ તરત કહેશે ભક્તિ. કારણ કે એ ભક્તિ વેદાંત સ્વામીના અંડરમાં તૈયાર થયો છે. આ પ્રભુપાદજીની કૃપા આ વિશ્વની ઉપર એક ઋણ ચડાવીને ગયા છે પ્રભુપાદજી, જે કદાચ મારી અને તમારી જેવા કરોડો લોકો પોતાનું જીવન પ્રભુપાદજી માટે સમર્પિત કરે ને, તો એ પ્રભુપાદજીનું ઋણ આપણે ક્યારેય ન ચૂકવી શકીએ. એક જન્મ નહીં ભક્તો, કરોડો જન્મો વ્યા જાય, પ્રભુપાદજીના ઋણને કોઈ ન ચૂકવી શકે. એ કાર્ય પ્રભુપાદજીએ કર્યું છે. આવી રીતે 5 વર્ષનો સમય જ્યારે વ્યતીત થયો, ત્યારે મહેતાજીના ભગવદ્ ધામ જવાનો જ્યારે સમય થયો, ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત એમને લેવા માટે એ જ દામોદર મંદિરની અંદર ભગવાન પ્રગટ થયા, અને 2 હાથ ફેલાવી ઉભા રહ્યા, મહેતાજીને સંકેત આપી દીધો આવો, અને ભગવાને જેવું આલિંગન કર્યું, મહેતાજી એ મૂર્તિમાં, એ મૂર્તિના માધ્યમથી ભગવાનના ધામ વૈકુંઠમાં ગયા, અને હંમેશા માટે આ સંસારની અંદર એમની સ્મૃતિ રૂપે એમના જે પદ છે, જેને આપણે ગાઈએ છીએ વૈષ્ણવ જન તો તેને કહીએ, વૈષ્ણવ કોને કહેવાય, એક કીર્તનમાં લખી દીધું. ભક્તિ આ સંસારનો સાર, ભૂતળ ભક્તિ પદાર્થ. સામાન્ય ભજનોની અંદર આપણને આપણી ગુજરાતી ભાષામાં સમજાવ્યું, અને એ પદ એ ભજનમાં નરસિંહ મહેતા હંમેશા અમર છે. મહેતાજી જ્યારે ગયા ત્યારે જૂનાગઢના લોકોએ ચરણ પકડી પકડીને પ્રાર્થના કરી કે અમને ક્ષમા કરો, તમને બહુ દુઃખ આપ્યું, તમારા વગર હવે અમે શું કરશું. મહેતાજી કે મેં જે પદ લખ્યા છે બસ એ જ પદનું અનુસરણ કરતા રહ્યું. આવો જ અંતિમ ઉપદેશ પ્રભુપાદજીએ આ સંસારને આપ્યો હતો. પ્રભુપાદજીનો જ્યારે અંતિમ સમય આવ્યો વૃંદાવનમાં, એમના શિષ્યોએ પૂછ્યું કે પ્રભુપાદજી, અમે બધા નવા નવા છીએ અને એમાં એક તો વિદેશી છીએ, અમને કાંઈ ખબર પડતી નથી, આટલું મોટું ઇસ્કોન તમે અમારા હાથમાં આપીને જાઓ છો, શું કરવું જોઈએ અમારે? પ્રભુપાદજીએ કીધું, બસ મારા પુસ્તકોને વાંચતા રહ્યો, કારણ કે મારા પુસ્તકોના રૂપમાં અને મંદિરોના રૂપમાં હું હંમેશા તમારી વચ્ચે રહીશ. કારણ કે વૈષ્ણવો ક્યારેય મરતા નથી ભક્તો. આજે જો સાચા હૃદયથી પ્રાર્થના કરવામાં આવે ને, પ્રભુપાદજી સામે આવીને પ્રગટ થાય છે. વાત કદાચ તમારા માયનામાં નહીં આવતી હોય, ઇસ્કોનમાં એક નહીં હજારો ભક્તો છે જે પ્રભુપાદજીને જ્યારે ચાહે ત્યારે બોલાવી અને વાત કરી શકે છે. અમર છે વૈષ્ણવો. પ્રભુપાદજીના જીવનમાં ઘટના બનેલી, સમાધિમાંથી રૂપ ગોસ્વામી પ્રગટ થયા હતા અને એમને આદેશ આપ્યો હતો આખા વિશ્વમાં પ્રચાર કરો. એટલે વૈષ્ણવોનું કદાચ શરીર છૂટી જાય, પણ એમના ઉપદેશ, એમના આદેશ, એમના પુસ્તકો અને એમની રચનાઓના માધ્યમથી વૈષ્ણવો હંમેશા આ સંસારની અંદર અમરતાને પ્રાપ્ત કરી લે છે. શા માટે? કારણ કે એમની જે અમરતા છે ને, એ ભગવાન દ્વારા પ્રદાન કરવામાં આવી છે. એટલે નરસિંહ મહેતા વૈયા ગયા તો આપણે અફસોસ કરવાની જરૂર નથી. એમના લખેલા જે પદો છે, એમની જે શિક્ષાઓ છે, એ પ્રમાણે જીવન વ્યતીત કરો. પ્રભુપાદજી વૈયા ગયા, ચિંતા કરવાની જરૂર નથી. એમના પુસ્તકો વાંચો, એમના આદેશોનું પાલન કરો, જેના કારણે એ સંતોની, એ ભક્તોની કૃપા આજે આપણને મળતી રહે છે. એ પરંપરાનું બળ આજે આપણને મળતું રહે છે. તો આવી રીતે જ્યારે જ્યારે ભક્તોના ચરિત્રોનું શ્રવણ કરવામાં આવે, ભક્તો એની પાછળનો ઉદ્દેશ એક જ રાખવો જોઈએ. પ્રથમ ઉદ્દેશ એ છે કે ભક્તોના ચરિત્રને સાંભળવાથી ભગવાન પ્રસન્ન થાય છે. અને બીજું કે જીવનની અંદર કદાચ શાસ્ત્રો વાંચીને આપણને ખબર ન પડતી હોય કે કેવી રીતે ભક્તિ કરવી જોઈએ, તો આવા ભક્તોના જીવન ચરિત્ર ઉપરથી આપણને સમજાય કે ભજન કેમ કરવું જોઈએ, ભક્તિ કેવી રીતે કરવી જોઈએ. નરસિંહ મહેતાએ જીવનમાં કાંઈ નથી કર્યું, બસ નામ સંકીર્તન, પણ કેવી રીતે? પ્રેમથી, પોતાના સ્વભાવને છોડી. ભક્તિમાં જો નિયમોનું પાલન કરવું એ જ માત્ર સાર નથી, નિયમોનું પાલન કર્યા પછી ભક્તિનો મુખ્ય આધાર વ્યક્તિના સ્વભાવ ઉપર રહે છે. તમે ચાર નિયમ પાલન કરો, સોળ માળા કરો, મંગળ આરતી કરો, પણ સ્વભાવમાં જો પરિવર્તન ન હોય, બીજા વૈષ્ણવ પ્રતિ દયા કે પ્રેમ ન હોય, ત્યારે ભગવાન આપણાથી વિમુખ થઈ જાય છે. પછી ભલે ગમે એવી ભક્તિ કરો, ભગવાન આપણને મદદ નથી કરતા. ભક્તો ઉપદેશ તો અનેક છે, અને ભજન કીર્તનને તમે જાણો છો, પ્રભુપાદજીના ગ્રંથોને તમે વાંચ્યા હશે, જોયા હશે. અને જે લોકોએ નથી વાંચ્યા, ઇસ્કોન રાધા દામોદર મંદિર જહાંગીરપુરામાં પ્રભુપાદજીના તમામ ગ્રંથો ઉપલબ્ધ છે. તમે એ પ્રભુપાદજીની શિક્ષાઓને વાંચી શકો છો, જેના કારણે આખા વિશ્વના લોકોનું પરિવર્તન થયું છે. તો આપણે તે જો આ ત્રિદિવસીય કથા સત્સંગને સફળ બનાવવું હોય, તો પ્રભુપાદજીના ગ્રંથોનો આશ્રય લેવો પડશે, જેનાથી આપણે એક શુદ્ધ ભક્ત બની શકીએ. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે. આ ઇસ્કોનના કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર કરવામાં સહાય કરી એ બદલ સંપૂર્ણ દિવ્યમ પરિવાર અને એ દિવ્યમ પરિવાર વતી એમના લીડર જે ભરતભાઈ છે, એમનું આપણે હૃદયથી મહામંત્ર દ્વારા અભિવાદન કરીએ.
હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
અને સમગ્ર દિવ્યમ પરિવાર વતી એમના જે મનોભાવ છે કથા પ્રતિ, કથાના અનુમોદનના પ્રાપ્તમાં હું ભરતભાઈને વિનંતી કરીશ કે થોડા સમય આપણને એમના મુખેથી, એમના શબ્દોમાં આપણને અનુમોદન સંભળાવે. કારણ કે વૈષ્ણવ તો એ પહેલેથી છે જ, એનો જન્મ જ વૈષ્ણવ પરિવારમાં થયો છે, પણ છતાં ભક્તો પ્રતિ એમને બહુ સ્નેહ છે. અને એ સ્નેહના કારણે જ વારંવાર આ દિવ્યમમાં આવા આયોજનો કરતા રહે છે અને આપણને બધાને કથાનો લાભ આપે છે. તો આવો સ્વાગત કરીએ ભરતભાઈનો.
હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હવે ત્રણ દિવસની અંદર મહેતાજીનું ચરિત્ર સુંદર મજાની સજાવટથી એમની ઓળખ કરી બતાવી,
છેલ્લે અંતમાં આવ્યું કે કેદાર રાગને ગીરવે મૂકવામાં આવ્યો અને પારખ્યા કરવામાં આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત સમગ્ર જૂનાગઢના વૈષ્ણવોની સન્મુખ વધાર્યા અને કેદાર ગીરવેમાંથી મુકાયો. તો મારી ઉપર ઠાકોરજીની મને એવું લાગે છે ત્યાં પ્રેરણા થઈ. મને એવું છે કે નરસિંહનું એક સાખી રૂપે કેદારમાં એક ભજન સંભળાવું. દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે. કેદાર સાચો બોલું છું કે ખોટો બોલું બહુ માહિતી નથી, પણ મને આ પ્રાપ્તિ ઓટોમેટિક કુદરતી હતી, એટલે મેં હું કઈ શીખવા પણ ગયો નથી. દ્વાર દયા જબ તું ખો મૂંગા પંચમ સુર મે બોલે. ભગવાન ને વિનંતી કરે છે કે તમારું દ્વાર દયા કરીને જો ખુલે તો આ જીવ મૂંગો હોય એ પાંચ સુરમાં બોલે. જે મારો સ્વર અત્યારે સ્વરપીટીના પાંચમાં સુરે બોલી રહ્યો છે. આ ગાવું પડે નીચે પણ લીધું ઉપર. એટલે જો ઠાકોરજીની મહેરબાની થાય તો આવો સ્વરથી મૂંગો માણા બોલવા માંડે. દ્વાર દયા જબ તું ખોલે મૂંગા પંચમ સુર મે બોલે. અંધા દેખે લંગડા ચલ કર પહોંચે કાશી રે. દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે. મંચ ઉપર બિરાજમાન વ્રજ ગિરિરાજ યમુનાજી, વ્રજની રજ, પૂરા વ્રજ મંડળને હૃદયથી સમજનાર, ભાગવત ભક્ત ચરિત્રને હૃદયમાં ઉતારી અને વૈષ્ણવને પ્રદાન કરનાર એવા પરમ આદરણીય ઠાકોરજીના લાડીલા, ઠાકોરજીના નજીકના, ઠાકોરજીની એમની ઉપર ખૂબ ખૂબ કૃપા એવા પરમ વૈષ્ણવ ચેતન પ્રભુજી તથા એમની સાથે અમારા આંગણે પધારેલ સમગ્ર વૈષ્ણવજનો, આપશ્રી અમારા આમંત્રણને સ્વીકાર કરી અને અમારા આંગણે પધાર્યા તે બદલ અમે સમગ્ર દિવ્યમ પરિવાર આપ સર્વેનું હૃદયપૂર્વક આદર પ્રણામ. હવે હું વિનંતી કરીશ હરજીભાઈ ખોપાળાવાળાને કે સાલ ઉઢાડી અને ચેતન પ્રભુનું સન્માન કરશે. જોરદાર તાળીથી. ત્યારબાદ હું વિનંતી કરીશ અશ્વિનભાઈ નારીવાળાને કે વૈષ્ણવનું જે શોભા કહેવાય, જે વસ્ત્ર કહેવાય, એવું ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી કેસરી ઉપરણા શેખથી સન્માન કરશે ભાઈ શ્રી અશ્વિનભાઈ. અમારા આમંત્રણને માન આપી અને આપશ્રી અહીંયા પધાર્યા, અહીંયા જે તે પ્રકારની વ્યવસ્થા થઈ, આપશ્રી જ્યારે દિવ્યમમાં પ્રથમ પધાર્યા, આપની માટે બેહવાને લાયક વ્યવસ્થા, પ્રસાદને લાયક નાસ્તો, જળ વ્યવસ્થા અથવા તો કોઈ પણ બાબતમાં અમારી આપ સર્વેને જે કાંઈ આસ્થા ગાસ્તા જેમને કે સન્માન કહેવામાં આવે જ્યારે બી પધારો ત્યારે એમાં કાંઈ અતૂટ રહ્યું હોય ઓછું રહ્યું હોય તો અમે સર્વ મિત્ર મંડળ આપશ્રીના ચરણ કમલે માફીને અર્પણ કરીશું. હવે કંઈ વિશેષ ટાઈમ લેવાનો નથી કારણ કે એકાદશીના પ્રસાદની 12 વાગ્યા પહેલાં જેમને લેવાનો છે એમની વ્યવસ્થા ત્યાં આગળ કરી છે. જેમને એકાદશી છે એ લોકોએ ઊભા થઈને પ્રસાદ પહેલાં લઈ લેવો અને આગળ કીર્તનનો કાર્યક્રમ ચાલુ રહેશે.
ભરતભાઈએ કીધું કે સેવામાં કાંઈ ત્રુટી રહી ગઈ હોય તો અમને ક્ષમા કરજો. એમની સેવામાં તો કાંઈ ત્રુટી નથી રહી પણ એમણે જે મને સેવા આપી હતી એમાં એક સેવા હું ચૂકી ગયો છું. એમણે મને કીધું તું અંતિમ દિવસમાં નરસિંહ મહેતાના પ્રસંગની સાથે સાથે સુદામા ચરિત્ર લેવામાં આવે પણ સમયના અભાવમાં એ રહ્યું નથી. તાવો વચનના રૂપમાં એમને આપીએ કે નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે પણ દિવ્યમમાં પ્રોગ્રામ થશે ત્યારે પ્રવચન સુદામા પ્રસંગ ઉપર થશે. તો એ ત્રુટી બદલ આપણે ખાસ કરીને હું એમને ક્ષમા યાચના કરું છું કે એમની ઈચ્છા પ્રમાણે કથાનું શ્રવણ આપણે એમને ન કરાવી શક્યા.
પાછી કઈ કૃપા થઈ છે એવું લાગ્યું કે મારે કઈક અધૂરું રહી ગયું પાછો માઇક પર પછી આવ્યો. હવે જે અધૂરું છોડીને આપણે અહીંયાથી નીકળવાનું છે ત્યારે અમારી આ દિવ્યમ ABCD ચારેય બિલ્ડિંગની બહેનો મંડળ જે છે આવતા વર્ષે વેકેશનના સમયમાં કથાનું સુંદર મજાનું આયોજન કરશે. મેં કોઈને પૂછ્યું નથી પણ મને ભરોસો છે કારણ કે ઘણી વાર બટાટાનો ઝઘડો હોય અને હું જાઉં વિનંતી કરવા તો સમજી જાય છે. તો આ આયોજન આવતા સમયે વેકેશનમાં અમારી આ બહેનો કરશે અને તમને એકસાથે પૈસા કાઢવામાં ઘણું વહમવું પડશે. કાલથી બધા ગલ્લા પેટી બનાવી દેજો, એક વર્ષ સુધી આડી ઓળી કટકી કરી અને કરો ભેગું અને અમે ગાદલા ઉપાડશું ને જે કાંઈ વ્યવસ્થા કરવાની થાય એ બધું કરશું અને મંચ તમારે સંભાળવાનો.
એ કટકીમાં કઈ પાપ નથી. અંતિમ કે આ પરિવારને આપણે દિવ્યમ પરિવારના નામથી ઓળખીએ છીએ. તો દિવ્યમ જે છે એ સંસ્કૃત શબ્દ છે. દિવ્યમનો અર્થ છે અલૌકિક, અર્થાત જે આ લોકનું નથી એને અલૌકિક કહેવામાં આવે છે. તો એ દિવ્યમ પરિવારને અંતિમ એક શિક્ષા એ જ આપવાની છે કે જો તમે આને વાસ્તવમાં પોતાનો પરિવાર માનો છો તો પરિવારમાં રહેતો વ્યક્તિ જે હોય એ હંમેશા નમતું મૂકતા હોય હે ને. કાંઈક નાની મોટી વાતમાં ઝઘડો થતો હોય, કાંઈક મનભેદ કે મતભેદ થતો હોય તો પરિવાર જો આપણે દિવ્યમને માનીએ છીએ તો એ પરિવાર વાસ્તવમાં ત્યારે બનશે કે જ્યારે આપણે આપણું જ ઘર આપણું કુટુંબ માની થોડું ઘણું લેટગો કરી અને આવતા વર્ષે જ્યારે કથા કરવા અહીંયા આવીએ ભગવાનની કૃપા હોય અને હશું તો આવશું તો એ સમયે ભરતભાઈ પાસેથી એવું સાંભળવાની ઈચ્છા છે કે એક વર્ષમાં દિવ્યમમાં કોઈ ઝઘડો જ નથી થયો. અને એ તમે બાજુવાળન કહેવા જાઓ કે હવે આપણે બેન એમ નહીં, સ્વેચ્છાએ જ્યારે પોતે આચરણ કરશો કે આપણે બધા એક સાથે મળી સંપથી રહી અને જેમ એ જ સંપના કારણે કથાના રૂપમાં એક ભક્તનું ચરિત્ર આપણને પ્રાપ્ત થયું એમ નિરંતર ભગવત કથાઓ જો ચાહતા હોય તો સંપ રહેવો બહુ જરૂરી છે જેના કારણે આપણને વિશેષ લાભ પ્રાપ્ત થાય. તો અંતે એ જ પ્રાર્થના છે દિવ્યમ પરિવારને કે તમે જ્યારે એને દિવ્યમ પરિવાર નામ આપ્યું છે તો વાસ્તવમાં એને પરિવાર બનાવો અને એવું પરિવાર બનાવો જે સમગ્ર સુરત માટે એક ઉદાહરણ રૂપ બને. હરે કૃષ્ણ.